શનિવારે આપણે લોભ ધ્યાન ચલાવી રહ્યા લોભ ની અંદર મેં તમને કીધું કે આજે ધર્મમાં પણ લોભ ઘૂસી ગયો છે, આજે લગભગ ધર્મ વેપાર બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં ધર્મમાં વેપાર ચાલુ થઈ ગયો, એનું મુખ્ય કારણ હતો લોભ. આ લોભ ને કારણ આજે ધર્મ કરીએ છીએ, દિશાની જ ખબર નથી હોતી કઈ દિશામાં જવું છે. સાધના કરો ને સાધ્યની જ ખબર નથી હોતી, શું હેતુ છે જ ખબર નહીં. એક જ ક્રિયા તમે કયા રંગોથી રંગો છો, ક્રિયા કોઈ પણ હોય, પ્રભુનું દર્શન હોય, પ્રભુની પૂજા હોય, સામાયિક હોય, સ્વાધ્યાય હોય, એ ક્રિયાને તમે કયા રંગોથી રંગો છો એ મહત્વનું છે. તમારી ગાડી એક છે, સ્ટીયરિંગ જે બાજુ ફેરવશો એ બાજુ ગાડી તમને લઈ જશે. સાવ નાના લૌકિક દાખલાઓ આપું. પહેલે માળ બે ભાઈઓ સૂતા છે ફર્સ્ટ ફ્લોર ઉપર. બેડરૂમમાંથી સવારે ઉઠીને નીચે ઉતરે છે મોટો ભાઈ. મોટો ભાઈ નીચે ઉતરે છે ત્યાં ભારતમાં રસોઈયાને મહારાજ છે. મહારાજ દૂધનો ગરમ ગરમ કપ પડ્યો છે, ખુલ્લો પડ્યો છે. પેલો ઉપરથી સીડી ઉતરતો આવે છે, બસ મોઢું ધોઈ બ્રશ કરીને દૂધ પીવા આવવાનું છે. મહારાજ દૂધનો કપ ઢાંકી દો, જીવાત પડશે તો મરી જશે. કોઈ પણ જીવ પડશે તો મરી જશે. બીજો ભાઈ એક મિનિટ પછી નીચે ઉતરે છે પાછો નાનો ભાઈ. મારા ચા નો કપ ઢાંકી દો, ચા ઠંડી થઈ જશે તો પીવાની મજા નહીં આવે. બોલો બંને ક્રિયા શું કરવી? એક જ છું, કપ ઢાંકી દો. કપ ખુલ્લો પડ્યો છે એને ઢાંકી દો, ક્રિયા એક જ. એક માણસ કર્મની નિર્જરા કરે છે, એક માણસ કર્મનો બંધ કરે, એક જ ક્રિયા. દિશા દિશા હેતુ હેતુ શું છે, ઓબ્જેક્ટ શું છે, ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે ધર્મ ક્રિયામાં દિશા ભૂલી ગયા છે લોકો. મોટા ભાગે અત્યારે આ ક્રિયા ચાલી ગઈ. આત્માનું કલ્યાણ કરવું, કર્મનો ક્ષય કરવો, એ વાત લગભગ ભૂલાતી જાય છે. એવી સ્થિતિ બાય લાગવા છે, બધાને લાગુ નથી પડતી, એવી સ્થિતિ આવી ગઈ. એક સ્ત્રી શ્રાવિકા, મારે તો શ્રાવિકા જ કહેવાય, ઘરને એકદમ સાફ સુથરી અપ ટુ ડેટ રાખે. તમે જેમ અહીંયા અમેરિકામાં રાખો છો એકદમ સાફ સુથ રાખે, પણ મનમાં એનો આશય એ છે કે જેટલું ચોખ્ખું રહે એટલી જીભની ઉત્પત્તિ ઓછી થાય. હા, એનો આશય છે. ઘર સાફ સુથ રાખે છે, સહેજ પણ કશું ગંદુ નથી થવા દેતી. તમે ક્યાંય અઠવાડિયા કો મૂકી રાખો એટલે જીવોત્પત્તિ શરૂ થઈ જાય. ઘર સાફ સુથરું રાખે છે પણ મનમાં એક જ ભાવ છે કે જીભની ઉત્પત્તિ ઓછી થાય. બીજી શ્રાવિકા પણ ઘર અપ ટુ ડેટ રાખે છે, અપ ટુ ડેટ મેન્ટેન રાખે. પણ અમારા જેવા તો કે જુઓ ઘર આમ મેન્ટેન થાય, કેવું ચોખ્ખું છે, પોતાની જાતને ઇમ્પોર્ટન્સ, કેવું અપ ટુ ડેટ રાખું છું, ક્યાંય ઝેટ પણ તમને કોઈ ડાઘો પણ ના લાગે, પાણી પણ પડેલું ના લાગે. ક્રિયા બંને એક જ કરે છે, ઘરને સાફ રાખે. પેલી જૈના ધર્મ પાળવા કરે છે અને આ પોતાનું સારું દેખાય, કેવું ફાઇન મારું હાઉસકીપિંગ છે. બહેનો, નાની નાની વસ્તુમાં પણ જો તમારા મનના હેતુ બદલાઈ જશે તો આત્માનું કલ્યાણ થશે, કર્મની નિર્જરા થશે. આજે તો ક્યાં ક્યાં પહોંચી ગયું છે, બોલો ક્યાં ક્યાં પહોંચી ગયું છે. એક માણસ છે કે શરીર બહુ વધી ગયું છે મારું, આંબેલી ઓળી કરી નાખું, આ વખતે કરી નાખું પાછું. આ બધું લોકો બોલતા હોય એ ભાષા બોલું છું, કરીને નાખું. આવી મહાન આંબેલી ઓળી શ્રીપાદ રાજા ઓળી કરીને ખાલી ગ્રહસ્થાશ્રમમાં આઠ ભોમાં મોક્ષે જશે એવી સુંદર આરાધના કરી. એવી આયંબિલની ઓળીને તમે શરીર ઉતારવા માટે કરો. મનમાં એવો એક ખૂણામાં ભાવ રાખો, ભલે ઓળી કરે છે ને ધન્ય છે, પણ મનમાં આવો ભાવ રાખવો એ ચાલે એમ કહું છું. આજે તો ભારતમાં વોક કરવા જાય ને, ચાલો દેરાસર જતા જઈએ, વોકિંગ બી થઈ જશે. તમે ત્રણ લોકના નાથને અનિશાળે ગોઠવો છો, ક્યાં ધર્મ નીચો ઉતરી ગયો છે બધું બતાડી ગયો છે. મનને ચોખ્ખું કરો, એક નાનામાં નાનો ધર્મ કરો તો પણ આત્માના હિત માટે કરું છું, આત્માના કલ્યાણ માટે કરું છું. આ નહીં આવે ત્યાં સુધી આપણા આત્માનું ઉત્થાન નહીં થાય. આમ આપણો હેતુ આપણી સાધનાને મોડ આપે છે. જો સાચી દિશામાં મોડ આપશો તો સદગતિ છેવટે મુક્તિ સુધી પહોંચશે. ખરાબ દિશામાં મોડ આપશો તો દુર્ગતિ છેક નરક સુધી પહોંચશો. પણ આ બધામાં ઘણી વખત મુખ્ય કારણ લોભનું જ આવે. પરમાત્માનો મહાન ઉપકાર છે કે આપણા આત્માના હિત માટે ધ્યાન માર્ગ બતાવે છે. પરમાત્મા કોઈ પણ તીર્થંકર લો, આપણું શાસનમાં આવેલું છે. આપણા આત્માના હિત માટે ધ્યાન માર્ગ બતાડ્યો છે. ધ્યાન અને પછી લય, પણ અત્યારે હું ધ્યાનની વાત કરું છું. જૈન શાસનનું ધ્યાન એવું નથી કે પદ્માસન જ કરવું પડે કે યોગાસન જ કરવું પડે. જૈન શાસનનું ધ્યાન કરવું જ પડે, એવું કરો તો જુદી વાત છે. જૈન શાસનનું ધ્યાન એવું નથી કે પહાડની ગુફામાં જ કરવું પડે કે જંગલમાં જ કરવું પડે કે નદીના કિનારે જ કરવું પડે. જૈન શાસનનું ધ્યાન એવું પણ નથી કે સવારે જ કરવું પડે કે સાંજે જ કરવું પડે. સવારે કરો તો વાંધો નથી, સાંજે કરો તોય વાંધો નથી, બપોરે કરો તોય વાંધો નથી. જૈન શાસનનું ધ્યાન એવું પણ નથી કે માત્ર સ્ત્રી જ કરી શકે કે માત્ર પુરુષ જ કરી શકે. જૈન શાસનનું ધ્યાન કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે કોઈ પણ આસન કોઈ પણ મુદ્રામાં કરી શકે. શું કરવાનું છે ધ્યાનમાં? માત્ર મન પર ચોકી. તમે બેઠા બેઠા ધ્યાન કરી શકો છો, તો કરો છો. મન પર ચોકી અને 63 દુર્ધ્યાન બધી કયું દુર્ધ્યાન ચાલે છે ફેંકી દો, પકડીને નહીં મનને વળા કાપો. પણ આ દુર્ધ્યાનથી બચવું હોય તો જગતના પદાર્થો ઉપાદે લાગે તો બહુ અઘરું છે. તો દુર્ધ્યાનથી બચવું બહુ અઘરું છે. અને એના માટે જગતના પદાર્થોનું આપણને માત્ર જ્ઞાન છે, જ્ઞાન નહીં, પરમાત્માને વિજ્ઞાન કરો. મેં તમને કીધું લાગે, જ્ઞાન એટલે અમુક જ પ્રકારનું જ્ઞાન, વિજ્ઞાન એટલે બધા જ પાસાનો બોધ, બોધ પાછો બેસે છે. ભાઈ તમે એક વસ્તુ જો પૈસો તો પૈસાના તમને પૈસો એટલે અર્થ તમને 2-4 ફાયદા દેખાયા, પ્લસ પોઈન્ટ દેખાયા. હજી એનું વિજ્ઞાન કરો, માઇનસ શું છે પાછું? મેં તમને કીધું દુઃખદાયક, દુઃખફલક અને દુઃખાનુબંધી, આ બધો માઇનસ બાજુ પણ જુઓ. તમને એમ લાગે કે પ્લસ 4 પોઈન્ટ છે ને માઇનસ 14 છે, આપણે પ્રાગ્ઞ પુરુષો છે તો આને શું કરવા ઉપાડું? તો એ જશે, ઓછું થશે, પાતળું પડશે. સાપ ગમે એટલો લીસો ને સુવાળો હોય, સાપ બાળકને બિચારાને બહુ જ્ઞાન નથી, સાપને અડે છે, લીસો લાગે છે, મજા આવે છે રમવાની બાળકને, કારણ કે એને જ્ઞાન નથી, અરે વિજ્ઞાન નથી, જ્ઞાન પણ નથી એને તો. પણ એની માને વિજ્ઞાન છે કે આ લીસો છે, પણ જો ડંખ મારશે તો મરી જશે. માની નજર ગઈ કે બાબો સાપને અડ્યો છે, બોલો દોડે માં પકડીને ખેંચી લે. બસ આપણને પણ એ જ છે, પદાર્થ અમુક મોટા ભાગના જગતના પદાર્થોના પાસાઓનું સામાન્ય જ્ઞાન છે. જેમ કે સંપત્તિ ભેગી કરવાનું મન થાય છે, તેમ ભગવાન કહે છે પૈસો આ રીતે. ટૂંકમાં એક વાક્યમાં કહી દઉં કે જગતનો કોઈ પણ પદાર્થ ઉપાદે લાગશે ત્યાં સુધી લોભ આવવાનો. જગતનો દુનિયાનો પદાર્થ કોઈ પણ પદાર્થ ઉપાયો, હાઉસ ગાડી ખાવાનું કપડા ઉપાદે લાગશે ત્યાં સુધી લોભ ધ્યાન આપવાનું. ભલભલા મુનિવરો પણ એમાંથી બચતા નથી. જો મુનિવરોને પણ જગતનો પદાર્થ ઉપાદે લાગે તો અમે મુનિ એટલે શું ગઈકાલ સુધી ગ્રસ્ત હતા, આજે દીક્ષા લીધી એટલે એક દાડામાં કઈ સીધા મોક્ષે નથી પહોંચી જવાના. પાઠશાળા છે, સાધુ જીવન એ પાઠશાળા છે, ધીરે ધીરે તૈયાર થાય છે. આપણને વાર લાગે એ લોકો ઝડપથી બધા વ્રતોમાં આવી જાય છે, એટલે સાધુને પણ લાગી શકે છે. અને ક્યારેક કર્મનો ઉદય હોય તો મહાન સાધુઓને પણ લાગે. એક શાસ્ત્રમાં નાનો દાખલો આપો, એનું નામ છે સિંહ કેસરિયા મુનિ, આવું નામ છે. મહાતપસ્વી, માસ ખમણના પારણે માસ ખમણ કરે. આજનું માસ ખમણ પૂરું થયું છે, છેલ્લો દિવસ છે. આખા ગામમાં પ્રસંગે સિંહ કેસરિયા મોદક બની ગયા છે. લાડુ આપણે તો જોયા નથી કશું. સિંહ કેસરિયા લાડુ એટલે ડબ્બામાં પડ્યો ને, ડબ્બો બંધ ડબ્બો, આખા ઘરમાં સુવાસ આવે આવા લાડુ એ જમાનામાં બનતા હતા. કેસર, લવિંગ, ઇલાયચી, તજ, એટલી સુગંધ, એટલે એનું નામ સિંહ પાડ્યું, સિંહ કેસરિયા. આવા મોદક બન્યા હતા આખા ગામમાં, ઘેર ઘેર પ્રસંગ હતો. હવે મુનિ નું બીજે દાડે પારણું, કોણ જાણે કે મુનિ મહાન, પણ કયો કર્મ નો ઉદય, આ જગત નો પદાર્થ એમને ઉપાદેય લાગી ગયો. પારણામ એમ થયું કે સિંહ કેસરિયા મોદક જો વોરાવે તો સારું, સિંહ કેસરિયા મોદક વોરાવે તો સારું. મગજમાં આવ્યું મુનિ તો મહાતપસ્વી હતા, નૌકારસી ની, પોરસી ની, સાડપોરસી ની, પૂરી બુદ્ધ. ત્યારે એમનું માસ ખમણ, આપણે તો નૌકારસી માં જ દઈ લઈએ, આ તો માસ ખમણ નું પાક. પૂરી મુઠ્ઠમાં વરવા નીકળ્યા, પહેલે ઘર ગયા, આશય તેજ હતો સિંહ કેસર ધર્મદાર. કોણ જાણે કેમ એમનો કર્મ નો ઉદયો કે પેલો ડબ્બો ભરીને ટેબલ પર સિંહ કેસરિયા મોદક પડ્યા છે, બીજું બધું સાહેબ બોરો સાહેબ બોરો, તો પેલું યાદ ના હતું. હવે મુનિ જો તો કહેવાય નહીં કે મને આ વરાવ મોદક મોદક ના મળે. એક ઘેર, બે ઘેર, ત્રણ ઘેર, કયો અંતરાયો છે, સાંજ પડી ગઈ, પેલા ખપ નથી ખપ નથી કરીને આગળ વધે જાય. ધીરે ધીરે સાંજ પડી, ગાઢ પડવા આવી. હવે એમને ચિત્ત ભ્રમ થઈ ગયો, સિંહ કેસરિયાનો બુદ્ધિભ્રમ, મનમાં ને મનમાં સિંહ કેસરિયા સિંહ કેસરિયા. ટોપમાં તો આવું થઈ શકે, અર્ધ વ્યવહાર જેવા પણ થઈ જાય માણસ. હવે સાંજ પડવા આવી છે, રાત પડી છે, શ્રાવકના ઘરમાં દાખલ થયા, જવાય જ નહીં, છતાં ગયા. અને ધર્મલાભ ને બોલે શું બોલ્યા, શ્રી કેસરિયા બોલી ગયો, શ્રી કેસરિયા. પેલો શ્રાવક સુવાની તૈયારી કરતો અને એકદમ ઉઠ્યો, જોયો અને શ્રાવક હતો, રોજ ઉપાસના દેનારો, મુનિને ઓળખી ગયો, મહાતપસ્વી. શ્રાવક બહુ શ્રુત હતો, ખૂબ હોશિયાર હતો, જ્ઞાની માણસો ને પચેલું જ્ઞાન, એ લોકોની પરીક્ષા ના કરે, ઉપરથી સારા માર્ગે વાળે. એને એમ થયું કે આ મહાતપસ્વી મુનિ નો કોઈ અંતરાય આવ્યો છે. આમ તો રાત્રે કોઈ સાધુ ને વરાવાય નહીં, આ બહુ બહુ જ જ્ઞાની શ્રાવક. પાત્રું મુકાવડાયું, ભરીને ખાડીને શ્રીકેસરિયા મોદક વરાઈ લીધા. શ્રાવ વરાઈ લીધા પછી ધીરે ધીરે પૂછ્યું, સાહેબ પૂરી મુઠ અવઢ કેટલા વાગે થાય? એટલે એના માટે સૂર્ય જોવો પડે. સૂર્ય જોયે તો સૂર્ય ક્યાં હતો? ચંદ્ર હતો. એકદમ મુનિ ને ભાન થયું, જેમ આપણે પ્રસન્ન ચંદ્ર હોય ને, માથા અડાડ્યું, એકદમ આ શું કર્યું, રાત્રે હું વરવા આવ્યો, ચિત્ત બ્રહ્માથી પેલા મોદક આવી ગયેલા, એટલે શ્રી કેસરિયા શ્રી કેસરિયા મળી ગયા હતા. ધીરે ધીરે ચિત્ત ભ્રમ ઓછો થયો, ભયંકર પશ્ચાતાપ થયો, શું કર્યું મેં. પેલા શ્રાવક ને વિનંતી કરી, મારી જબરજસ્ત ભૂલ થઈ ગઈ. શ્રાવક બહુ શ્રુત હતો, એને કીધું, મહારાજ કઈ વાંધો નહીં, શરીરની મુશ્કેલી આવે તો બની શકે આવું, પણ હવે આ ગોચરી હોરાય નહીં, હવાય વપરાય પણ નહીં, એને પરઠ કરી દો. ગોચરી પરઠવા ગયા, પરઠવ એટલે ખાડો ખોદી અને રખિયાથી બરોબર ગોચરી પૂરી કરીને પરઠવી દે, એટલે કોઈ ખાઈ ના શકે મુનિ ની ગોચરી, કૂતરું પણ ન ખાઈ શકે. માણસ તો નહીં, કૂતરાને પણ ન આપી દેવાય. પેલા રખિયા ચોરી ચોરીના બધા રાજ્યો રડે છે, શું કર્યું ત્યાં? મારા આત્માનું આટલું બધું અહીં એક જગતના સાવ સામાન્ય પદાર્થ માટે ચોધા રાજ્યો રડે. જૈન શાસન નો પશ્ચાતાપ એટલે, અને ખરેખર મુનિ તો પામી ગયા, પણ એ મારે તમને મુદ્દો આટલો જ કહેવો છે કે આવા આવા મહાન મુનિઓને પણ માસ ખમણને પારણે માસ ખમણ કરનાર એક જગતનો પદાર્થ ઉપાદે લાગ્યો. આપણને લાગે ને ભાઈ જગતના પદાર્થો ઉપાદે નથી, ટીવી ગમે, પૈસો ગમે, હાઉસ ગમે, ગાડી ગમે, કપડા ગમે, ખાવાનું ગમે, લોભ આવવાનો, લોભ ધ્યાન નહીં જવાનું. લોભ ધ્યાન આવવાનું એમ કઉ છું, આનાથી છૂટવા માટે એક જ રસ્તો છે, પરાધીનપણું બધું જ દુઃખરૂપ છે. એવું માની લો, પરાધીનપણું બધું જ દુઃખરૂપ, અને સ્વાધીનપણું બધું જ સુખરૂપ. પરાધીનપણું બધું જ દુઃખરૂપ, અને સ્વાધીનપણું બધું જ સુખરૂપ. બજારમાં જાઓ અને કોઈ પણ આઈટમ લેવા જેવી લાગે અને લઈ લો એટલે પરાધીનપણું, અને ચાલશે નહીં હોય તો કઈ વાંધો નહીં. આપણે કહે ચાલશે, ફાવશે, ભાવશે એટલે સ્વાધીન પણ કઈ વાંધો નહીં. ના મળી તો જમવા બેઠા એક જ ચીજ મળી, કઈ વાંધો નહીં. મોરી મળી, કઈ વાંધો નહીં. આ સ્વાધીન પણ બરોબર છે. આપણી હાલત એવી છે કે કોઈના કપડા જોઈએ તોય લેવાનું મન થાય, કોઈના દાગીના જોઈએ તોય લેવાનું મન થાય. બસ આ બધા વિચારો લોભ ધ્યાનના છે. કઈ કોઈનું જોયું નથી, લેવાનું મન થયું એટલે લોભ ધ્યાન. આ લોભને કાઢવું હોય તો સ્વાધીન પણ મારે કઈ જોઈતું નથી. ગ્રહસ્થ આશ્રમ છે, મળ્યું તો ઠીક છે, સાધુ નથી થઈ ગયા જી, પણ જોઈએ અમારે બસ એ લોભ. બોલો બરોબર છે. આવા દુર્ધ્યાનથી બચવા અનિત્યાદી 12 ભાવનાઓ પણ બહુ સરસ છે, એને પણ હૃદયથી ભાવિત કરો તો પણ લોભ ધ્યાન પાતળો પડે. લોભ ધ્યાનને કારણે ઘણાએ દરેક તીર્થંકરની આરહન કે જ્યોતિ એક સરખી હોવા છતાં એમાં બી ભેદ પાડ્યા. દરેક તીર્થંકરની આરહન કે જ્યોતિ એક સરખી છે, પણ આ લોભીઓ એમાં પણ ભેદ પાડ્યા ભગવાનમાં. અમારે ત્યાં ઘણા માણસો બાજુમાં દેરાસરો તો ના જાય કોઈ દિવસ, આ લોભ થી શું કરે છે જુઓ. 14 ની રાત્રે 14 બીજે દાડો શું આવે, પૂના મુંબઈથી આખી ગાડીઓની ગાડીઓ સંખેશ્વર આવે, ટ્રેનોની ટ્રેનો. 14 ની રાત્રે ખાતો સાંભળજો જરા, રાત્રે ખાતો ગપ્પા મારતો પૂનમ ભરવા આવે. બાજુના દેરાસર માં કોઈ દાડો ના જાય, ઘરની બાજુમાં જ છે. અને લાઈનમાં ઉભો રહે, શેર બજારના ગપ્પા મારે લાઈનમાં, અને જેવો નંબર લાગે તીરું કરીને રમાયા. ભગવાનની ભાવ પૂજા ચૈત્ય વંદન પણ ન કરે, આ બધું લોભ કરાવે છે. એમ કહું છું લોભ, એના મનમાં એમ છે કે આ ભગવાનને ભજી મારી વાડી લીલી રહેશે. ક્યાં આવ્યો આત્માનું કલ્યાણ? ભગવાનને એના માટે ક્યારે દર્શન કરવાના નથી, પૂજા કરવાની હશે. ટૂંકમાં ફરીથી કહું છું કે ઇન્દ્રિયો જીતવી જ પડશે, અને જેને ઇન્દ્રિયો જીતાય એના શારીરિક રોગો પણ જીતાશે, કષાયોને પણ જીતવા પડશે. એટલે કે આપણા ભૂમિકામાં પાતળા પાડવા પડશે તો માનસિક રોગો પણ જીતાશે. આ નિકાચિત કર્મનો ઉદય તો વાત જુદી છે, એવું બની શકે તો વાત જુદી છે. માટે આપણે ચક્રવર્તી બની જવાનું છે. ભાઈ બની જવું છે ચક્રવર્તી. શું આપણા ચક્રવર્તી એટલે? ચક્રવર્તી એટલે 6 ખંડના માલિક. આપણા કયા 6 ખંડ? 1 ખંડ, 2 ખંડ, 3 ખંડ, 4 ખંડ, આ 5 ખંડ અને 6 આ મન. આ 6 ખંડના માલિક થઈને ચક્રવર્તી થઈ જવું છે. અને એ ચક્રવર્તી પેલા સનત કુમાર ચક્રવર્તી કરતા આગળ વધી જશે, બ્રહ્મદત્ત કરતા તો આગળ જ વધશે. ફરીથી કહું છું, તૃષ્ણ અને મોહનું એવું વિષ ચક્ર છે, તૃષ્ણ અને મોહ એ જ આ બધું કરાવડાવે છે. લોભ ગોળ ગોળ ફર્યા જ કરે, મોહથી તૃષ્ણ, તૃષ્ણથી મોહ, ચાલ્યા જ કરે ચક્કર. એના માટે ભગવાને અપરિગ્રહ સમજાવ્યો, જ્યાં સુધી પુણ્યો લીધું પુણ્યાએ આવી ગયો પુણ્યો, જ્યાં સુધી આ પરિગ્રહ વ્રત નહીં લો ત્યાં સુધી લોભ જવાનો નથી. આ છેલ્લું વાક્ય કહી દઉં છું, બહુ જ છે બધું, ક્યાં સુધી હું ચલાવું? આ છેલ્લું કહી દઉં, અપરિગ્રહ સંતોષ, માત્ર વાતો નથી કરવી, નક્કી કરી લો શું કરવું છે, લેવું છે ભાઈ ચલો આટલા રૂપિયાથી વધારે નથી કમાવા, નક્કી કરી લો કેટલા જોઈએ, તમારે જોઈએ એટલા, હું એવું નથી કહેતો બાબા બની ગઈ આપણે, બનીએ તો બહુ સારી વાત છે, છેવટે જેટલું જોઈએ એટલું નક્કી કરી લો, કેટલું જોઈએ બોલો ભાઈ, મને તમારે અમારે ત્યાંની ખબર પડે, મને સારામાં સારું જીતવું હોય 1 કરોડ રૂપિયા જોઈએ, હવે તમારે કેટલા જોઈએ તમને ખબર. આ તો હું ટોપ લેવલનું સ્ટેટસ કહું છું, ગાડી રસોઈઓ બધું રાખી શકો, ચલો ત્યાંય સંતો ત્યાં લિમિટ રાખવી છે, એ નથી રાખવી, કોઈને જઈને નથી રાખવી, પછી આત્માના કલ્યાણની વાત કરવી ક્યાં બને, કહો લિમિટ નક્કી કરી લો મનોજભાઈ, આટલું જોઈએ તમારે જોઈએ, હું એવું નથી કહેતો ભૂખ્યા રહેવું નથી. અપરિગ્રહ પુણ્યાએ લીધું ફાવી ગયો, વધુ આગળ કામ તો ઘણું છે ભાઈ આપણે કરવાનું, આગળ વધવું જોઈએ. અજ્ઞાન દૂર ધ્યાન નવું આવજો, લોભ અધૂરો તો પૂરો કર્યો, હવે શું આવ્યો અજ્ઞાન. જેને સમ્યક જ્ઞાન નથી ગમતું એને અજ્ઞાન દૂર ધ્યાન આવવાનું છે. જે રાગાંત છે, વિષાંત છે, વિષયાંત છે, રાગ દ્વેષ તો આપણામાં છે પણ અતિશય તીવ્ર કક્ષાના, એને સમ્યક જ્ઞાન નહીં ગમવાનું. બોલો બરોબર છે. મિથ્યા દર્શનો ભેગો જે વાંચે એ પણ એનામાં પણ સમ્યક જ્ઞાનમાં આવવાની રૂચિ નહીં થાય. ઘણા ને તો એમ હોય કે અજ્ઞાન હોય ને તો સારું, પાપ ના લાગે, ખબર પડે કે બટાકામાં અનંત કાય એટલે ના ખવાય, ખબર જ ના હોય તો તમે વ્યવહારમાં કહો છો ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ, તો અહીં કેમ છટકી જાવ છો? ના ચાલે, એ પણ અજ્ઞાન દૂર ધ્યાન. તમને ત્યાં ખબર છે કે ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ, અહીંયા પણ પાપ લાગે જ અજ્ઞાનો, તેમ કહું છું, એમ છટકી જવાની વાત ના ચાલે. ઘણા ને એમ હોય, હવે આગળ વધું છું, ઘણા જ્ઞાન મેળવે પણ જ્ઞાન મેળવ્યા પછી એમ લાગે કે આ લોકો પૂછપૂછ કરશે, લોકો થકવી નાખશે. પેલાને જ્ઞાન નહીં, હવે બીજી સ્થિતિ બતાડું છું, જ્ઞાન મેળવે પણ મેળવ્યા પછી કોઈ પૂછે પણ ન ગમે, થાકી જાય. બરોબર, આજે મહેન્દ્રભાઈ તમારા 2 દિવસ ક્લાસ લે છે ને, મન થાય છે મારા સાધર દીકો પોતાના આત્માનું અજ્ઞાન દૂર કરે. હવે એની જગ્યાએ બધા ક્યાં હું ભણ્યો તો એ પણ અજ્ઞાન દૂર થયા, જો એવું થાય તો એ પણ ન ચાલે. શાસ્ત્રમાં દાખલો આપ્યો છે, કહી દઉં તમને, ઉત્તરાધન સૂત્રમાં આપ્યો. 2 ભાઈઓ હતા, ગંગા નદીના કિનારે રહેતા હતા, એક સાધુનો સમાગમ થયો, બંનેને વૈરાગ્ય આવી ગયો, બંને દીક્ષા લઈ લીધી. 2 ભાઈઓ, મોટો ભાઈ નાનો, મોટા ભાઈ નો સ્વભાવ જુદો હતો, નાના ભાઈ નો સ્વભાવ જુદો હતો. મોટા ભાઈ ને જ્ઞાન ન ભણવામાં આનંદ આવે, નાના ભાઈ ને જ્ઞાન ભણવામાં આનંદ આવે. મોટા ભાઈ ખાય પીએ ને તડાકા મારે, નાના ભાઈ આખો દિવસ જાય કરે. સમજાય છે ભાઈ? બેસે છે. મોટા ભાઈ શાસ્ત્ર વિધિ થી કશું જ ભણે નહીં, નાના ભાઈ આખો દિવસ શાસ્ત્ર વિધિ થી ભણ જ કરે. નાનો ભાઈ ભણીને ગીતાર્થ થયો, મોટા ભાઈ ને તો સ્વભાવમાં હતું જ નહીં, જ્ઞાન લેવાનું જ નહીં કઈ. નાનો ભાઈ ભણીને વિદ્વાન થયો, ગીતાર્થ થયો, ગુરુ એને આચાર્ય પદે સ્થાપ્યો. નાના ભાઈ હવે આચાર્ય પદે સ્થાપ્યો, બધાને ભણાવવા પડે એટલે બધાને ભણાઈ રહ્યો છે. એક દિવસ ભણાવતા ભણાવતા રાત પડી ગઈ, રાત પડી ગઈ, જીવા આયા એવા સંસારી ગયા. સંસારી ગયા સમજ્યા ને, સંસારો પાત્રી રહી ગયા, થાકી ગયા હતા. બધાને ભણાવવાનો બહુ જ આનંદ હતો. નાનાભાઈ ને ભણાવીને આવ્યા, સંસારી ગયા. હવે એવું બન્યું કે એક શિષ્ય ને એક પ્રશ્ન થયો, એટલે એના મનમાં ગુરુદેવજી હમણાં ગયા છે, નહીં સુઈ ગયા એટલે આયા ત્યાં હતા. અને ગુરુદેવ આટલું જ બોલ્યા, ગુરુદેવ ઊંઘી જ ગયા હતા ઘસ ઘસા, પણ આ બધાની ઊંઘ કેવી હોય, સ્વાઈન જેવી હોય, આપણા જેવી અઘોરી ના હોય. ગુરુદેવ બોલ્યા ને ઉભા થઈ ગયા એકદમ, એકચ્યુઅલી ઊંઘી જ ગયા હતા. પેલા ને એમ ક્યાં ઊંઘ્યા નહીં હોય. અહીંયા જુઓ બહુ ભૂલ કેવા શિષ્ય ની, હંમેશા આપણામાં કોઈ જિજ્ઞાસા હોય પણ હંમેશા વિવેક દ્રષ્ટિ પણ હોવી જોઈએ. ગુરુ ની શું અનુકૂળતા છે જોઈને શિષ્ય એ કામ કરવું જોઈએ. અમે ત્યાં ભારતમાં ગુરુ મહારાજ જતા હોય, રસ્તા ચાલતા ચાલતા ના પૂછી શકીએ, પૂછાય નહીં, એ અવિવેક છે. મહાવીર સ્વામી ભગવાન ના ભાવ માં પણ વિચારો, પેલો નૈસાર એમને આપવું હતું તો એક ઝાડ નીચે ગુરુ મહારાજ બેઠા, નૈસાર ને બેસાડ્યો, પછી બોધ આપ્યો, રસ્તે ચાલતા ચાલતા નથી આપ્યો. એક વંદન કરવું હોય તો પૂછીને કરવું પડે, ગુરુદેવ વંદન કરવું, આ તો એમને મન ભાવ ભરી આપણી અનુકૂળતા પ્રમાણે કરવાનું, એ અવિવેક છે. જૈન શાસનમાં ડગલે ને પગલે વિવેક આપ્યો છે. ગુરુને કેવી રીતે અનુકૂળ છે એ રીતે જ વાત થાય. બહુ ધ્યાન રાખજો, બધી જગ્યાએ સ્વાર્થ તમને અનુકૂળ. ગુરુદેવ ગોચરી વાપરવા બેઠા અને ફટ લઈને ભૂસવા જાઓ, બધું જોઈને કરો. અને વિવેક ના સાચું, જિજ્ઞાસાથી એ સારી વસ્તુ હતી. પછી જિજ્ઞાસા હોય તો સારું, ગણાતો અહીંયા અમે એવું છે, આવડતું હોય તો પૂછે અમને, અમારું માપ કાઢવા. અરે ભાઈ હું તો કહું છું અમને કઈ જ નથી આવડતું, સાવ બિંદુ જેટલું જ્ઞાન નથી. પૂછે પણ પ્રશ્ન, પછી ખબર પડે કે એને બધાને પૂછેલો આ પ્રશ્ન, દરેક સ્વલ. આ પણ એક જાતનો અહંકાર. તમે ખરેખર જીજ્ઞાસ જો, જીજ્ઞાસાથી તત્વ સ્પષ્ટ થાય, ઓકે ના નથી. પણ શંકા એ તમારું સમ્યક તત્વનું દૂષણ છે. શંકા કદી ન કરો. પહેલા ભગવાનની એક એક વાત માથે ચડાવી દો, ભગવાન તારી વાત તો હતી પણ હવે મને સમજાય. આ તો માથે જ ના ચડાવે, ના બેસતું જ નથી મગજમાં. શંકા એ સમ્યક્ત્વ નું દૂષણ છે. શંકા કદી ન કરો, શ્રદ્ધા રાખો. આ જિજ્ઞાસા ચોક્કસ, જિજ્ઞાસા ને હું ના નથી પાડતો. જિજ્ઞાસા ને તો તત્વ કીધું છે, સ્પષ્ટ થશે તમારું તત્વ. વાંચો છો ને સમ્યક્ત્વ ના દૂષણો ભણ્યા છો ને, એમાં પહેલું જ દૂષણ શંકા. અને ગંદિતામાં ગાથા બોલો છો, શંકા કંઠ વિગિચ્છા બોલો છો ને, એ શું છે? સમ્યક્ત ના દૂષણ છે. જિજ્ઞાસા ચોક્કસ આપણી વાત ઉપર છે. પૂછ્યું અને ગુરુદેવે જવાબ આપી દીધો, એને પેલા ને સંતોષ થઈ ગયો, કયો પાછા સંસારી ગયા. બાવા ઊંઘ આવતી નથી, આ તો બધા જ્ઞાની માણસો ને જલ્દી ઊંઘ ના આવે, કે આખો દાડો ચિંતન મનન જ કર્યા કરતા હોય. આમ થી આમ પડખા ફેરવે છે પણ ઊંઘ નથી આવતી. હવે આમ પડખું ફેરવ્યું તો મોટો ભાઈ ઊંઘી ગયો હતો. મોટો ભાઈ ઘસ ઘસાડ, કારણ કે મોટા ભાઈ ને શું હતું, ખાવું ગોચરી લઈ આવી, ખાવું પીવું તડાકા મારણ ઊંઘી જવું. આજે બી એવા સાધુ હોય છે, સ્વભાવ સરળ સ્વભાવ એ જવાબ, જ્ઞાન ચડે નહીં ગમે એવા કોઈ અંતરાય કર્મ કરીને આવ્યા. હવે આની ઊંઘ તૂટી ગઈ, ઊંઘ આવતી નથી. પહેલી ઊંઘ તૂટી ગઈ અને પેલા વિરાતે ઊંઘે છે, એટલે મોટા ભાઈ ને જોઈને મનમાં કોણ જાણે આટલો વિચાર આવી જાય છે. પેલા ત્યાં હું ભણ્યો એમાં ઉપાધિ, જો આ મોટો ભાઈ કેવો શાંતિથી ઊંઘે છે, ભણ્યો એમાં ઉપાધિ. એમાંથી તીવ્ર કષાય આવે છે. જે જ્ઞાન મેં મારા સુખ માટે મેળવ્યું એ જ જ્ઞાન મારા માટે દુઃખ રૂપ નીકળ્યું. જે જ્ઞાન હું સુખ માટે લઈ રહ્યો છું એ જ્ઞાન મારા માટે દુઃખ રૂપ નીકળ્યું. તીવ્ર કષાય કરે, તીવ્ર બસ. અને એમ પછી આગળ વધતા વધતા પાછો વિચારે ભણ્યો નથી તેને કેટલા બધા ફાયદા છે, પાછો કઠી કરતા ભણ્યો નથી તો શાંતિથી સુઈ શકે છે. વિવેક ની ચિંતા ની બહુ ભોજી હોય, બહુ ભોજી એટલે જે ભણ્યો ના અને ખા ખા કરી શકે, એક વાર બે વાર ત્રણ વાર જેટલી ની ભણેલો અને ખાવાનો સમય જ ના હોય, શું બધું ભણવાનું હોય. મા મહુ પાજા યશો વિજયજી મારા સાહેબ લખે ને, સાંજ પડવા આવી હોય, પાણહાર નો સમય આવ્યો હોય, શિષ્ય પાણી નો પ્યાલો લઈ ઉભો હોય, ગુરુદેવ ગુરુદેવ સૂર્યાસ્ત થઈ રહ્યો છે, ગુરુદેવ તે લખી રહ્યો છે, બે મિનિટ એક મિનિટ એક મિનિટ, આમાં સાંજ પડી જાય પાણી વાપર બનવી જાય. કારણ કે જ્ઞાની છે, જ્ઞાનીઓને ખાવાનો સમય ને પીવાનો સમય. આને કેવી શાંતિ, જેટલી વાર ખાવું તો થઈ શકે, ટાઈમ જ નહીં. આવું બધું વિચારવા લાગ્યા આ જ્ઞાની વિવેકહીન, એને વિવેક ની ચિંતા ની જો દેહાતી ગામડી આવે વિદ્ય લઈ જાય, ગમે તને કઈ ચિંતા હોય, માન અપમાન ની ચિંતા નહીં. ભણેલા નું બધું સ્ટેટસ માં રહેવું પડે, તમે ડોક્ટર હો તમે તમારા સ્ટેટસ માં રહો, તમે એન્જિનિયર હો, ના ભણેલા ને કઈ ચિંતા નહીં. રોગહીન, કોઈ ટેન્શન હોય એને મનના રોગ થાય, અને ક્યાં થવાના હતા, ટેન્શન જ નહીં. હૃષ્ટ પુષ્ટ કાયા થાય, ચિંતા ના હોય એટલે શું થાય. આવા બધા ફાયદા કોણ વિચારવા લાગ્યું આ નાના ભાઈ, અને એમાં એમને આ બધું અજ્ઞાન ધ્યાન કહેવાય, આ બધું અજ્ઞાન જ્ઞાની છે છતાં દુર્ધ્યાન અજ્ઞાન નું કરે છે. અને જ્ઞાનાવરણીય કર્મ ઘોર બાંધ્યું, બીજા ભાવ માં જયારે ઉત્તરાધંશ, બીજા ભાવ આ ભાવ તો પતી ગયો, બીજા ભાવ માં જયારે ઉત્તરાધંશ સૂત્ર ભણવા બેઠા અને ચોથું અધ્યયન આવ્યું ત્યાં સુધી બધું ચડી ગયું, અને એકદમ અંતરાય કર્મ ઉદય માં આવ્યું, આગળ બાંધેલું આ એક શબ્દ 12 વર્ષ સુધી મોડે ના રે, 12 વર્ષ સુધી એક પણ શબ્દ મોડે ના રે. જયારે અંતરાય કર્મ તૂટ્યું પછી બધું શ્રુતાવળી ગયું, કેવળ જ્ઞાને થઈ ગયા. બોલો આના ઉપરથી શું વિચારવાનું, કે આવું કોઈ સંજોગોમાં આપણને જ્ઞાનાંતરાય ના બંધાય, ખૂબ ધ્યાન રાખવા. મને ડલાસમાં એક ભાઈએ પ્રશ્ન કરેલો, સાહેબ આ તો બધા 2600 વર્ષ થઈ ગયા વાતને, આગમને ભગવાન શું બોલ્યા હતા શી ખબર. આવો પ્રશ્ન એક વરી ગયા કે 800-900 વર્ષ પછી લખાયા બધા, ભગવાને શું કીધું, નામાં શું લખાયું શી ખબર. આવી બધી શંકાઓ કરો, જબરજસ્ત વિચાર કરો, જો આને આટલામાં આટલું અંતરાય બંધાયું, આપણે આવું કરીશું તો શું બંધાશે, બહુ વિચારવાની જરૂર છે. મિથ્યા જ્ઞાનના પણ જેટલા પ્રકાર હોય બધા અજ્ઞાન દૂર થયા. દુનિયાની ટોચની વિદ્યા, દુનિયાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સીપીએ, ડોક્ટર, એન્જિનિયર, ટોચની વિદ્યા, પણ જો આત્મહિત માટે ન હોય તો એ અજ્ઞાન ધ્યાન. દુનિયાની ટોચની વિદ્યા પણ આત્મહિત માટે ના હોય તો એ અજ્ઞાન. બેસે છે ભાઈ, બધું જ આત્મહિત માટે જોઈએ. આજે આપણી વાત કરો ભાઈ, ચલો દીકરો આપણને, આપણો દીકરો ભણે નહીં સ્કૂલમાં કોલેજમાં, આપણો દીકરો સ્કૂલમાં ભણવાની ઈચ્છા ના થાય, કોલેજમાં ભણે, કેટલું દુઃખ થાય તમને એમ પૂછું છું, કેટલું દુઃખ થાય. તમારો દીકરો સ્કૂલમાં જાય ને રખડપટ્ટી કરે, કોલેજમાં જાય ને રખડપટ્ટી કરે, અથવા તો હજી તો તમારો બાળક છે નાનો મનો કે 7 વર્ષ, તો તમે ઘેર ભણાવો ને ભણે નહીં, તમે ઘેર ભણાવો ને ભણે, કેટલું દુઃખ થાય, થાય ને દુઃખ. પણ એ દીકરાને કશું જ ધર્મનું નથી આવડતું, 5 પ્રતિક્રમણ નથી આવડતા ને કશું જ નથી આવડતું, એનું દુઃખ ખરું. અહીંયા સારું છે, સેન્ટર બનાવ્યું, તમે પાઠશાળા કરી છોકરાઓને ભણવા મોકલો છો, સારી વાત છે, પણ છતાં એમાં કેટલો રસ ને પેણે કેટલો રસ. આ બધું અજ્ઞાન દૂર ધ્યાન. આ પણ મનોજભાઈ, દીકરો ન ભણે દુનિયાનું, જેને આત્મા હસાવે કોઈ લેવા દેવા નથી, ઉપરથી હું શું શીખવાડે છે બધું, એમાં આપણને કેટલું દુઃખ. અને પાઠશાળા એક દાડો ના આવ્યો તો દુઃખ થાય તો ઠીક છે, આજે કદાચ કઈ વાંધો નહીં, ના આવ્યો કઈ બેટા કાલ જજો, પતી ગયું. અને સ્કૂલે મરી ગઈ ને લઈ જાય, હરી કેન આવ્યો તો ઊંચી આવે, આપણ અજ્ઞાન દૂર ધ્યાન. આર્યરક્ષિત તો ઓળખો તો આર્યરક્ષિત મહાન મુનિ હતા. આર્યરક્ષિત નું નામ સાંભળ્યું છે કોઈએ? મહાન મુનિ હતા. આપણી સ્થવિરાવળીમાં બહુ આગળ નંબર આવે છે એમનો, જેમ સુધર્મા સ્વામી, પછી જંબુ સ્વામી, પછી પ્રભો સ્વામી, પછી સંયમ ભવ સુધી, બસ તરત જ પછી આ બધા આવે. આર્યરક્ષિત, આર્યરક્ષિત 14 વિદ્યા ભણી આવે. પેલા ગ્રહ સંસારમાં તો ત્યારની વાત કરું છું, 14 વિદ્યા ભણી આવે. રાજા એ બહુ માનતું, ગામનો છોકરો 14 વિદ્યા ભણી આવ્યો, આખું ગામ ને ભેગું કર્યું, ગામમાં ગામના નાગરિકોનું સ્વાગત કર્યું, ભવ્ય હાથીની અંબાડી ઉપર બે આવ્યો અને આખા ગામમાં ફેરવ્યો, આખું ગામ ઇલોડે ચડ્યું છે. પણ પેલો આર્યરક્ષિત હાથીની અંબાડી ઉપર એમ જોયા કરે છે એક ગણને, પણ એ મળતું નથી જેને જુએ છે. રાજ દરબારમાં લઈ ગયા, રાજસભામાં સન્માન કર્યું, જેવું સન્માન પત્યું આર્યરક્ષિત ઘેર આવી ગયો. ઘેર આવ્યો, ઘેર માને મળ્યું છે, માને શોધતો હતો, માના દેખાણી આખું ગામ હતું. પણ માં સામાયિક લઈને બેઠી હતી. હવે સમજે કે સામાયિકમાં બોલાય નહીં. ગયો તો કેટલાય વર્ષથી પરદેશ ભણવા, 14 વિદ્યા ભણીને આવ્યો છે, પણ ગળ સુધીમાં સંસ્કાર કે સામાયિકમાં માને સંસારની કોઈ વાત થાય નહીં, બોલાવાય પણ નહીં. કેમ જોઈ ના પૂછા? આપણે દેરાસરમાં પૂછીએ, સામાયિકમાં કશું ના પૂછ્યું. જેવું સામાયિક પડ્યું મામા, આખું ગામ મારું સ્વાગત કરવા આવ્યું. રાજાએ ભવ્ય સન્માન કર્યું અને તું ના આવી મારા માટે? તને કેમ, હું આટલું બધું ભણી ગયો, કઈ સંતોષ નથી, તને આનંદ નથી એનો? માં દીકરો હતો, માનો દીકરો હતો. માં તને આનંદ નથી? માં કહે છે ના નથી આનંદ. કેમ માં, આ બધું ભણી ના તારા આત્માનું શું ભણ્યો? આ માં શું હતી? અમે જો માવડો ભાઈ, તારા આત્માનું શું ભણ્યો? દીકરો દીકરો હતો. બોલ માં શું ભણું તો તને આનંદ થાય? શું ભણું તો તને આનંદ થાય? બોલ માં, તું દ્રષ્ટિવાદ માંગે છે, તું દ્રષ્ટિવાદ ભણે તો મને આનંદ થાય. તું દ્રષ્ટિવાદ એટલે 12મું અંગ આપણું વાદશાંગીનું, એ ભણે તો મને આનંદ થાય. તો કે ક્યાં જવું ભણવા? તારા મામા કૌશલી પુત્ર છે, આચાર્ય, મહાન આચાર્ય, તારા મામા ગામ ની ભાગોળે આવેલા છે, ત્યાં જા તને ભણાવશે. હવે જુઓ, માને ખબર હતી કે દ્રષ્ટિવાદ ભણવો તો દીક્ષા લેવી પડે, માને ખબર હતી. માનો એકલો એક દીકરો છે, પણ માને સ્વાર્થ નહોતો. મારા છોકરાનું આત્માનું હિત થતું હોય તો મારે છોકરાથી સર્યું. આપણી માએ માથી ભાઈ મોકલ્યો, પેલા કીધું દીક્ષા દીક્ષા ગઈ દીધી, ભણ્યો, પણ આ માનું ધ્યાન કર્યું, જ્ઞાન ધ્યાન, અજ્ઞાન દૂર ધ્યાન નહીં, જ્ઞાન ધ્યાન. બોલો, આપણે આપણા છોકરાઓમાં રહીશું આવા જ્ઞાન ધ્યાનમાં? દીકરા તું પાઠશાળા જાય તો જ હું દૂધ પીશ, તો જ હું જમીશ, નહીં તો નહીં જમું. ખરી આવી કોઈ તમન્ના? બહુ ભણ્યો અમેરિકામાં તું, હવે આનું શું? છોકરાઓને તમે પહેલાના જમાનામાં તો છોકરી 5 પ્રતિક્રમણ, જીવી 4, અતિ 4, 9 તત્વ અને કર્મધન, આટલું ન ભણે ને ત્યાં સુધી લગ્ન નહોતા કરાવતા. આજથી 100 વર્ષ પહેલા છોકરીને આટલું ભણાવવાનું જૈન ધર્મમાં. હવે એ છોકરી રસોડામાં કોઈ હિંસા કરે, જીવી 4 ભણ્યો હોય, અતિ 4 ભણ્યો હોય, નવતત્વ ભણ્યો ને કર્મ ગ્રંથ ભણ્યો હોય, એ રસોડામાં કેટલી જૈના પાડે? ગઈ બધી જૈના આપણા કરો. સવારે ગેસ નો ચૂલો કરો અને પૂંજની ફેરવા વગર ખોલે કોઈ શ્રાવિકા? ફક્ત લઈને બધા જીવો ખલાસ ત્યાં ને ત્યાં આપણને બાળી નાખે તો હોય પૂંજણી? ઘરમાં ઠેર ઠેર પૂંજણી હોય, સમજો છો ને? પૂંજણી એટલે શું ભાઈ? જૈણા વગર ચાલે નહીં. આ બધું કન્યાઓને ભણાવતા આપણા જ બાપ દાદાઓ, આપણી દાદીઓ ભણીને ગયેલી છે, લગ્ન કર્યું છે. પેલા નહોતા લગ્ન કરતા, દગલે ને પગલે જૈનાથી ઘરો પર. તમને યાદ હશે તમારા દાદાઓ પાણી પીએ ને પાણી ધોતિયા થી આખું લૂસી બરોબર અને ઊંધું પાડી મૂકે, એક પાણીનું ટીપું રહી જાય તો અસંખ્ય જીવ પેદા થાય. અહીંયા મારે મોકાણ, મને ત્યાં ઊંધું મૂકવાની ટેવ, બધું અહીં કે ચત્તું મૂકો. અમેરિકામાં તમે ઊંધું મૂકો તો અમારું ભીરું થઈ જાય. હવે અમે તો ત્યાં ડોલે ઊંધી મૂકીએ, ડબલરે ઊંધું મૂકીએ, બધું જ ઊંધું પાણી રહે. કારણ કે પાણી અંદર એવું ના જોઈએ. તમે જેને બકેટ કહો છો એ કહું છું. બધા ગયા આપણા નિયમો, આ બધા આપણા દાદાઓના દાદાઓ ડગલે ને પગલે પાડતા હતા. આ તો વાત નીકળી એટલે કહું છું. પણ આ માં હતી, માં એમ જેનું જ્ઞાન ધ્યાન હતું એ બતાડ્યું. કાજળની કોટડીમાં જવું અને કાળાશ થી બચવું એ અઘરું છે ને. કાજળની કોટડી સમજાય ને, કોલસાની કોટડી, એમાં તમે રહો અને પછી કોઈ કાળો દાગ ના લાગે, પહેરું છે લાગે દાગ. જે માણસ કોલસામાં કામ કરતો કાળો દાગ લઈને જ આવે બહાર. એમ સંસારમાં રહેવું અને દુર્ધ્યાન થી બચવું એ બહુ અઘરું છે. લોટ ફાકવો ને હસવા જેવી વાત છે. લોટ ફાકવો ને હસો બે કઈ બને એવું છે ભાઈ. ભોગ વિલાસ અને અર્થોપાર્જન ની પ્રવૃત્તિઓ ચાલુ રાખવી, ચાલુ ને ભોગ વિલાસ આપણા બધા. અર્થોપાર્જન, અર્થોપાર્જન સમજાય ને, રૂપિયો કમાવો, એ બધું ચાલુ રાખવું અને દુર્ધ્યાન થી બચવું બહુ અઘરું છે. બહુ અઘરું, બરોબર સમજો. ઘણા તો સંસારની પ્રવૃત્તિઓ ધન ધોકાર રાખતા હોય અને પછી કે શુદ્ધો હમ બુદ્ધો હમ, હું તો સદધ્યાનમાં છું, હું સદધ્યાનમાં બેઠો છું. ભલે પણ તું ચારે બાજુ, હમણાં તો હજી તું હોટલમાં જઈ આવ્યો, બહુ અઘરું છે સમજો બરોબર ભાઈ. આ બધું અજ્ઞાન છે એકદમ. ફરીથી કહું છું, અજ્ઞાન થી બચવું હોય તો જ્ઞાન પ્રત્યે, અજ્ઞાન દુર્ધ્યાન થી બચવું હોય તો જ્ઞાન પ્રત્યે, જ્ઞાની પ્રત્યે અને જ્ઞાનના સાધનો પ્રત્યે કોન્સ્ટન્ટ આપણો જોગ હોવો જોઈએ. જ્ઞાન ભણવું પડે, જેટલો ક્ષયો ક્ષમ એટલો જ્ઞાન ભણવું જ પડે. જ્ઞાનીની સેવા અને ઉપાસના કરવી જ પડે. જ્ઞાની ગુરુ અને જ્ઞાનના સાધનોની આરાધના પણ કરવી પડે. આગળ વધીને કહું, જ્ઞાનના આચારોનું પાલન પણ કરવું પડે. આ તો જૈન ધર્મ છે. જ્ઞાનના આચારો આવડે છે કોઈને? જ્ઞાન જ્ઞાન કરો તો બોલો, જ્ઞાનના આચારો કયા? જ્ઞાનના આચારોનું પાલન કર્યા વગર જ્ઞાન ના ભણાય. એક ગાથા આવે છે, સૂત્ર, બોલો સૂત્ર, સૂત્ર. નાણંદની અંતરંગની ચરણમી તાંબી તયવિર્યમની આયરણમ આયર બેને આવડે છે. એ તો પંચા ભણ્યો, એમાં પાંચે પાંચ આચાર આપ્યા છે. પહેલો જ્ઞાનનો આચાર આપ્યો. શું આપ્યો બોલો? આચાર બોલો હવે. કાલે, વેણે, બહુમાણે, ઉવાહણે, તનિયમણે, વંજણ અર્થ તદુ ભય અઠવી ઓ નાણ માયારો. નાણ એટલે જ્ઞાન, માયારો એટલે આચારો, અઠવી ઓ નાણ, અઠવી ઓ નાણ માયારો. કયા આઠ કીધા? કાલે, યોગ્ય કાળે જ ભણવું પડે. મન ફાવે ના ભણાય, અસજ્જાય કાળમાં ના ભણાય. બાર થી એ મૂળ ગાથા ના ભણાય. તમે એમને ચોપડીઓ વાંચો ઠીક છે. મૂળ જે આપણા પવિત્ર ગ્રંથો છે એનો અભ્યાસ ના થાય. કાળે અસજ્જાય કાળ, સાંજે સૂર્યાસ્ત ની 20 મિનિટ પહેલા અને સૂર્યાસ્ત પછી ની 20 મિનિટ, આ બધો અસજ્જાય કાળ. વિનય, વિનય વિનય પૂર્વક જ્ઞાન કરવું પડે. આમ ઉતા ઉતા સોફામ બેહીને વાંચો ના ચાલે. વિનય પૂર્વક, બહુમાન પૂર્વક, બહુમાન હોવું જોઈએ. તેના સાંપડા વસાયા છે ભાઈ. બહુમાન, બહુમાન પૂર્વક. ઉવાણે, ઉવાણે ને લાયકાત કેળવીને ભણવું પડે. યોગોદ્વહન કે લાયકાત કેળવ્યા વગર ન ભણાય. આ બધું શાસ્ત્રમાં આપેલું કહું છું ભાઈ. મારા ઘરનું કઈ નથી કેતો કોઈને થતું હોય તો. આખું નાણંદની સૂત્ર છે. મહાનમાં મહાન મુનિઓ ને પવિત્ર મુનિઓએ બનાયેલા સૂત્રો છે. આખી ગાથા બોલી ગયો. કાલે, વિણે, બહુમાણે, બધું વહાણ એટલે યોગોદ્વાન લાયકાત. મહાન મુનિઓને પણ જોગ કર્યા વગર ભગવતી સૂત્ર ન ભણાય, જોગ કરવો પડે, એ લાયકાત કેળવવી પડે એના માટે. અન્ય વડે ગુરુને હંમેશા આગળ કરવાનું, આ પણ જ્ઞાનનો આચાર. અન્ય વડે એટલે ગુરુને હંમેશા આગળ કરવાના, ગુરુને ભૂલી જાઓ અને મોટી મોટી જ્ઞાનની વાતો કરો ના ચાલે. આપણે પહેલું માંગલિક છે એમ કે જે દેવ અને ગુરુને યાદ કરીએ છીએ, જે દેવ અને જે ગુરુએ કીધું એ જ હું બોલું છું, મારું કશું નથી બોલતો, બોલાય પણ નહીં. અન્ય વડે વંજણ, વંજણ એટલે ઉચ્ચાર. મોટા ભાગે અત્યારે એટલા બધા અશુદ્ધ ઉચ્ચારો બોલાય, આખો અર્થ નો અનર્થ, અર્થ ના અનર્થ. સંસ્કૃત, અર્ધભારતીય, કોઈ પણ ભાષા લો તમે, એમાં શેજ પણ શબ્દ મીંડું પણ રહી ગયું ને એટલો અનર્થ થઈ જાય. વંજણ, વંજણ એટલે ઉચ્ચાર, પ્રોનાઉન્સિએશન તમે જેને ઇંગ્લિશમાં કહો છો. અર્થ, અર્થ સાથે ભણવા, એમાં તમે નિષ્ણાત છો. અર્થમાં, અર્થ સાથે જ ભણાય. તદુભય, ઐદમ પર્યાય, એનું મૂળ શું છે અંદર, ઐદમ પર્યાય. આ બધું સાથે ભણો. આ બધા આચારો કરવા પડે, જ્ઞાન ભણવું હોય તો પાલન. બોલો બરોબર છે ભાઈ? અને તો સમ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. પણ આ માટે પહેલા જ્ઞાન, પહેલા તો જ્ઞાન મેળવવાની ઉત્કંઠા છે, ઉત્કંઠા, અભિલાષા. મહેન્દ્રભાઈ કે આ છે ઉત્કંઠા, બધા બહુ આવે છે. કેટલી જ્ઞાનની ઉત્કંઠા કેવી હોવી જોઈએ? હે ભાઈ, એક દાખલો આપું એટલે ખબર પડે જ્ઞાનની ઉત્કંઠા કેવી કહેવાય. આમ મન ફાવે ને આવે અનુકૂળતા, એની ઉત્કંઠા ના કહેવાય. જ્ઞાનની તીવ્ર રૂચિ, તીવ્ર અભિલાષા કેવી હોવી જોઈએ? હરિભદ્રી બ્રાહ્મણ હતો, ચિત્તોડગઢનો રાજપુરોહિત હતો, 14 વિદ્યાનો પારગામી હતો, કાશીથી ભણેલો, ભણી ના આવેલો, વાદ વિવાદ મેં કોઈ પહોંચી ન ભણે, ભલ ભલાને હરાવી દે વાદમાં. એનું એને અભિમાન પણ હતું, આવી જાઓ કોઈ પણ વાદમાં બધાને હરાવી દો, અભિમાન પણ. અભિમાનની સાથે સરળતા પણ હતી. શું સરળતા હતી? કે જો વાદમાં મને કોઈ હરાઈ જાય અથવા કોઈનું જ્ઞાન બોલે ને મને સમજ ના પડે ને એ મને સમજાવે તો એનો શિષ્ય થઈ જાય. આ જરા આવડે કઈ નહીં અને ડફાસો મારે એવું નહીં. અને તો જ્ઞાન હતું જેમ ગૌતમ ગણગરને શું હતું? ભગવાન મહાવીરના સમોસરણમાં ગયો એ પહેલા શું માનતો હતો? સર્વજ્ઞ માનતો હતો પોતાની જાત. અભિમાન હતું પણ સરળતા પણ. કેવી સરળતા? ભગવાન એનો ઉત્તર આપ્યો કે દીક્ષા. સરળતા કરીને અભિમાનની જોડે, અને પણ એવું જ હતું. અને આ સરળતાને કારણે મિથ્યા દર્શની હોવા છતાં જૈન દર્શન અને જૈનાચાર્ય પદ સુધી પહોંચી ગયો. જૈન દર્શન અને જૈનાચાર્ય પદ સુધી ગયો. એક દિવસે રાજમહેલ તરફ જઈ ગયો હતો રાજમાર્ગમાંથી, અને રસ્તામાં સાધ્વીજીનો ઉપાશ્રય આવ્યો. સાધ્વીજી એક શ્લોક બોલી રહ્યા હતા. બારીમાંથી મંદ મંદ ઘોષ બહાર જઈ રહ્યો હતો. મંદ મંદ ઘોષ, આમ આપણે ગાટા ગોખતા હોય ને એ રીતે. હરિભદ્રીના કાને અથડાવ, મહાજ્ઞાની. એક વાર સાંભળ્યો ને આખો શ્લોક કંઠસ્થ થઈ ગયો. સાધ્વીજી બોલ્યા જ કરતા હતા, બીજી વાર ત્રીજી વાર પણ શ્લોક નો અર્થ ન સમજ્યો. બહુ મહેનત કરી, કઈ ખબર ના પડી. અર્થ સમજાણો નહીં, ચિંતન કર્યું, મનન કર્યું, 5 મિનિટ 10 મિનિટ ન સમજ પડી. આયો ઉપાશ્રયના દ્વારે, વિનિત ભાવે રજા માંગી. જો આ બધા આટલા બધા જ્ઞાની પણ એક એક બાબતમાં ઔચિત્યના સ્વામી રજા માંગી, અંદર આવું આવા દીધા. સાધ્વીજી ભગવંતે કીધું આપ જે શ્લોક બોલો એનો અર્થ સમજાણો નહીં, મને બહુ મહેનત કરી, આપ મને સમજાવો. સાધ્વીજી ભગવંત જીનાગના પાલન અને મર્યાદા પાલનના આગ્રહી હતા. જીનાગના પાલન અને મર્યાદા પાલન બંનેના આગ્રહી હતા. સાધ્વીજી ભગવંત કહે છે કે આ શ્લોકનો અર્થ કહેવાનો અમારો અધિકાર છે. અમારા આચાર્ય વીરભદ્ર સુધી એ જ તમને અર્થ કહે છે. ચંપાબાઈએ અકબરને શું કીધું? ચંપાબાઈએ મારા ગુરુ હીરસુરી જેના પ્રતાપે કે એમ કીધું કે હું કરું છું. બહુ સમજો, જિનાગના પાલન અને મર્યાદા પાલન, આજે વાત વાતમાં માણસો પોતાના અંગત સિદ્ધાંતો નું પાલન કરાવે છે કે કુજ અહીંયા તમે અમને બેસાડ્યા અત્યારે, એક પણ વાત મારી અંગત ન થાય, ભગવાનની વાત સિવાય કોઈ પણ જુદું બોલાય, બોલું તો મને તિર્યંચ પણ ભલે, કોઈ અંગત સિદ્ધાંતો ની વાત થાય નહીં, ભગવાનની વાણી જે છે એ જ કહું છું, કશું જ બોલાય નહીં મારાથી મારું વ્યક્તિગત, સમજાય છે ભાઈ? આજે અંગત સિદ્ધાંતો પોતપોતાના મત મતાંતરો એની વાતો કરનારાઓ બહુ ચેતવા જેવું છે. અને સાધ્વીજી કીધું કે હું નહીં કહી શકું, આવડતો તો અર્થ કહી શકત, પણ જો એને ના કીધું એનાથી ફાયદો એ થયો કે જૈન ધર્મ ને માન હરિભદ્ર સુરી મળ્યા અને 444 ગ્રંથો મળ્યા, એ આ સાધ્વીજી ની મર્યાદા પાલન નું પરિણામ હતું. જો સાધ્વીજી વખતે બોલી ગયા હો તો પતી ગયું, લઈ ગયા આચાર્ય ભગવાન પાસે. આચાર્ય ભગવાન બહુ જ્ઞાની હતા, ગીતાર્થ હતા, એનું મોડું જોઈને ખબર પડી ગઈ કે આ માણસને જ્ઞાનની તીવ્ર ઉત્કંઠા છે, જ્ઞાન માટે ફડા ફાંટ્યા કરી રહેશે, પ્રાણ આપવા તૈયાર છે, આવા જ્ઞાનના અભિલાષી કહેવાય. અને જૈન દર્શનમાં બિલકુલ ન માને, જૈન દર્શનની ઘોર ટીકા કરનારા હરિભદ્ર પુરોહિત, એને આચાર્ય એટલું કીધું કે હું તમને આનો અર્થ કહું પણ દીક્ષા લેવી પડશે. જ્ઞાનની એટલી તીવ્ર ઈચ્છા, દીક્ષા લેવી. જૈન ધર્મનું નામ પણ ન ગમે પણ જ્ઞાન મેળવવા માટે લઈ લીધી દીક્ષા. એવું કહેવાય છે કે હાથી આવતો હોય શેરીમાંથી અને પાછળ જો જીન મંદિર હોય તો જાય નહીં જીન મંદિરમાં, હાથી નીચે કચડાવવાનું પસંદ કરે, એવા હરિભદ્રી બ્રાહ્મણ હતા. એ માણસ હરિભદ્ર સુની થયા અને આપણને 444 ગ્રંથ આપ્યા, એક જ કારણ, જ્ઞાનની તીવ્ર અભિલાષા. બોલો આપણી શું હાલત એની સામે? કેટલા બધા બેઠા છે મહેન્દ્રભાઈ આજે જ્ઞાન મેળવવા? કેટલા 100-150 તો ખરા ને તમારે ત્યાં? એ પણ અનુકૂળતા પ્રમાણે, જેને અનુકૂળતા આવે. તમે બધા અમુક 15-20 ટોન છો, એગ્રી, ચલો એ સારી વાત છે. બાકી મને ધીરુભાઈ કહેતા હતા એક વાર, એવો દિવસ આવ્યો ધીરુભાઈ જેવા મહાન પંડિત, એક દિવસ એવા આવ્યો કે જેમને લઈ ગયા ને બે જણ સેન્ટરમાં, અને બધે આ ટકા છે ભારતમાં, વાજા વગડાઈને મારા સાહેબ ને બોલાવી લાવે. અને પછી ચાલુ દિવસે માણ 10-15 પુરુષો, આવડો મોટો સંઘ હોય એમાં. જ્ઞાનની ઈચ્છા જ નથી, જ્ઞાનની અભિલાષા જ નથી. અનુકૂળતા હોય તો મને ગિરીશભાઈ કહેતા હતા હરી કે ના આવે ને તોય સ્વાધ્યાય હોય તો હું જવાનું, ગમે એવો વરસાદ હોય. આને કહેવાય જ્ઞાનની ઈચ્છા, ભલે એમની ભૂમિકા પ્રમાણે. આ જ્ઞાનની ઈચ્છા કહેવાય. આ આત્માનું જ્ઞાન છે. એ મને કહે છે કે છેવટે 2-2.5 કલાક પછી 5 મિનિટે કઈ જ્ઞાન મળ્યું તોય મારો ફેરો વસૂ. બોલો કેટલી મનની ઈચ્છા હશે. મને બહુ ગમી ગઈ એમની વાત, બહુ વિચારવા જેવું છે આ બધું, સમજો છો ભાઈ? એટલે આપણને સમ્યક જ્ઞાન મેળવવાની કોઈ ઈચ્છા ખરી પૂછું છું. ઘણા તો આગળ વધીને એવું બી વિચારનારા છે કે આ જ્ઞાનને કારણે બધી ઉપાધિ, જાણીએ તો કે આ ખવાય ને આ ન ખવાય ને આ પીવાય, જાણવું નહીં, જાણીએ તો બધી ઉપાધિ ને. ઘણા વળી ગયા ઉત્તમભાઈ પ્રતિજ્ઞાઓ આપે છે, જઈશું તો પાછા પ્રતિજ્ઞા લેવી પડશે, એના કરતા જવું જ નહીં, સંસારની મસ્તી લૂંટાઈ જાય. આજે હું તમને કહું કે બીજું ચોમાસું ચાલે છે, આઈસ્ક્રીમ બંધ કરી દો, રાત્રિ ભોજન ન થાય, અનંતકાય ન ખાય, તમુકા શું માંડ્યું છે ને ઉત્તમભાઈ તમે? અને કેટલાકને એમ લાગે કે આ કરવું પડશે તો ના જાણે કીધી છે દાદા શું. અરે ભાઈ જીનવાણી સાંભળીશું તો પાપની માત્રા ઘટશે, છેવટે કંઈક તો ઘટશે. જીનવાણી સાંભળીશું તો ક્યાંક ક્યાંક કોઈક ઘણી વાર છે ને એકદમ આજે તમે સાંભળ્યું હોય ને આજે ઈચ્છા ના થાય, મને કોઈ આજે આપું રાત્રિ ભોજન મા પાપ છે, 1.5 કલાક આપું લેક્ચર, તો તમે આજે બાધા ના લીધી, પણ એ સાંભળેલું કોઈક દિવસ બહાર આવે. દાખલા તરીકે લોઢાની ગરમ તવી છે, ગરમ ઘરમાં ગરમ તવી છે, એના ઉપર એક પાણીનું ટીપું પડ્યું, છમ વગરનું ઉડી જાય ને, ઘરમાં લાય લેવી છે, ટીપું ઉડી ગયું, એમ તમને આજનું વ્યાખ્યાન ઉડી ગયું. બીજું પડ્યું, ત્રીજું પડ્યું, ચોથું પડ્યું, 100 ટીપા પડ્યા અને 100મું ટીપું ટક્યું, પણ એમાં પહેલા ટીપાનો ફાળો ખરો કે નહીં? એવું છે, સાંભળીશું તો ક્યાંક પાપ ભીરુતા આવશે, ક્યાંક પાપ ઘટશે. જીનવાણી તો રોજ જે સાંભળવી જોઈએ, સાધુઓ માટે ખોરાક કીધો છે, જીનવાણી આપવી આપવી એ સાધુઓ માટે ખોરાક કીધો છે, આપણા માટે કર્તવ્ય કીધું છે, રોજનું કર્તવ્ય. જીનવાણી સાંભળવી રોજનું કર્તવ્ય છે કાંતભાઈ, સાંભળવી જ પડે. મારે એમાંથી જ થયું, મને મિત્રાનું થયું, હું ભવાનીશમાં પ્રોફેસર હતો, સવારની કોલેજ, વ્યાખ્યાન સાંભળવા જઈ ના શકું, રવિવારે જવું, રવિવારે મને મિત્રાનંદ સુરી કરીને એક મારા સાહેબ છે, કાળ કરી ગયા, મને કહે તમારા જેવા શ્રાવકો વાંચે, મેં પૂછાબુ સવારની નોકરી કરું છું કોલેજમાં છું. અરે કે મનુષ્ય ભાવ અગત્યનો કે તારી નોકરી અગત્યની, સમજાવ્યું. બીજે દાદાજીને હું આપી દીધું, ચારથી રોજ વ્યાખ્યાન ચાલુ થઈ ગયું, રોજ વ્યાખ્યાન જવાનું. એક શબ્દ પણ કાને પડ્યો, આત્માનું કલ્યાણ થઈ જાય. અમે તો ખબર નથી, ભગવાનની વાણીના તો 3 શબ્દ છે, અમારી કેટલો બધો વિસ્તાર છે. મેં તમને કીધું ને 14,000 તો પયન ના બનેલા ખાલી સાગર જે એક શબ્દ પણ જો રચી ગયો, રચી ગયો તો વૈરાગ્ય પણ આવી જાય અને સંવેગ પણ આવી જાય, બધું થઈ જાય. બહુ વિચારવાનું છે ભાઈ. ઘણા અત્યારે અમને એમ કહે છે કે શું કરીએ, કશું યાદ નથી રહેતું, તો પછી શું કરવા જ્ઞાન ભણીએ? એમ યાદ જ નથી રહેતું કશું. તમે બોલ્યા બહાર ગયા, બધું ફોક ગયું. તમે ભણવાની મહેનત કરો ને, એ મુખ્ય વાત છે. યાદ રહે કે ના રે કઈ વાંધો નહીં, એટલા ચલો નથી રહેતું, કોઈ અંતરાય છે. યાદ રહ્યું કે ના રહ્યું કઈ નહીં, તમે ભણવાની મહેનત કરો, એ સમ્યક જ્ઞાન નું ચિંતન કરો, એટલા તમે કેવળ જ્ઞાનની નજીક આવો છો, એક માત્ર પણ નજીક આવો છો. અત્યારે સાંભળ્યું, કઈક પણ આત્મા માટે તમે કલ્યાણ કરીને ગયા. બોલો માતૃષ મુનિએ શું કર્યું? મા ઋષ મા તુષ, આચાર્ય એક શબ્દ આપ્યો એ જ યાદ ના રહે. કોઈ દાડો કીધું નહીં કે મને યાદ રહેતું જ નથી, બોલે જ જાય. ગુરુ એ કીધું છે તહતી. આ શ્રદ્ધા, જ્ઞાન અને શ્રદ્ધા બે જોઈએ. એ શ્રદ્ધા માતૃષ મુનિને કેવળ જ્ઞાની બનાવી દીધા, માટે કરવું અગત્યનું છે. આજે તો ઘણા ક્યાં સૂત્રો યાદ જ નથી રહેતા, તમે શું કરવાનું? એ મજૂરી લાગી એ ખોટું, મજૂરી કેમ લાગે? આ પૈસા કમાવામાં કઈ મજૂરી નથી લાગતી, એ મજૂરી નથી ભાઈ. કાળા પાણીનું વૈતરું કર્યું છે આપણે, કઈ બાકી નથી રાખ્યું. કરા પડતા તો ઉલેચી ઉલેચીને ભાગ્યા છો, તો અમે શું વાંધો આવવાનો છે? કદાચ યાદ ધારું કઈ વાંધો નહીં, કાલે યાદ રહેશે, પરમદાડે રહેશે. વાંચો જ જાઓ, વાંચી જ જાઓ, આત્માનું જ્ઞાન વાંચો, સમ્યક જ્ઞાન વાંચો. બોલો બરોબર છે ભાઈ? ટૂંકમાં સમિંગ અપ કરી દઉં છું હવે. અજ્ઞાન આત્માને ઓળખવામાં અવરોધ કરે છે, અજ્ઞાન આત્માને ઓળખવામાં અવરોધ કરે છે. અજ્ઞાનની હાજરીમાં સાધનાનો પ્રારંભ જ થતો નથી, અજ્ઞાનની હાજરીમાં સાધનાનો પ્રારંભ થતો નથી. અને એટલે જ ઉપાધ્યાય મા મહોપાધ્યાય, યશો વિજયજી કીધું છે, જીહાં લગી આગમ દ્રવ્યનું લક્ષણ નહીં જાણું, જીહાં લગી ગુણ છાણું ભલું, કેને આવ્યું તાણું. પહેલું ગુણ સ્થાનક જ નથી આવતું. બેસે છે ભાઈ, બધું ઘણું કીધું છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ કીધું છે, ગમે એવું તપ કરો, તપથી શું થાય? તપતા નિર્જરા. પણ જો આત્માને નજીકમાં ના રાખ્યો સામે તપ માટે, તો તમારા દુઃખનો ક્ષય થતો નથી, તમારા કર્મનો ક્ષય થતો નથી, કર્મની નિર્જરા પણ નથી. ફૂટી કોડીની કિંમત નથી. ભલે ને ઠાઈ કરો, સામે શું આવવું જોઈએ? આત્મા, આત્માનું હિત. હું નથી કહેતો આ બધું, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર નું વાક્ય કહું છું. તપ તો કરવાનો જ છે, પાછો ફરી કહું છું એનો અભ્યાસ પાડવાનો જ છે, પણ ખાલી એ જ કરવાનું છે કે આત્મા માટે કરવાનું છે, આત્માના હિત માટે કરવાનું છે, આત્માના કલ્યાણ માટે કરવાનું છે. કરતી વગર એક જ લક્ષ્ય, હે ભગવાન મને અણાહારી પદ પડો, હે ભગવાન મારી ઈચ્છાઓનો ત્યાગ થાવ, મારી ઈચ્છાઓનો નિરોધ થાવ. આ ખાવા ઉપર આટલી બધી લાલસા, બસ આ રાખીને કરે જાઓ, આગળ વધતા જ જશો, વધતા જ જશો, તો એ તો મોક્ષ સુધી સડસડાટ પહોંચાડી દેશે. પણ ક્યારે આ રીતે કરો તો બધું સમજવાની જરૂર છે. આખો દાડો એ બોલો છો ને ફરો, તારે જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હે, જ્ઞાન વિના જગત જીવડો, નન હે તત્વ સંકેત, નન હે તત્વ સંકેત. જ્ઞાન વડું સંસારમાં બોલો છો ને, જુઓ તમે ફરતા ફરતા પ્રદક્ષિણાનો, અને એ પણ બોલો છો જ્ઞાની શ્વાસો શ્વાસમાં કર્મ ખપાવે છે, પૂર્વ કોડી વર્ષો લગે અજ્ઞાની કરે છે, બધું ભૂખી નાખ્યું આપણે શું કરવાનું. બહુ ધ્યાનથી સમજો ભાઈ, ટૂંકમાં જો અજ્ઞાન દૂર ધ્યાનથી બચવું હોય તો અજ્ઞાન ના દારૂણ પરિણામો સમજો. આ દારૂણ પરિણામો બોલી રહ્યો છું, તપની પણ કિંમત નહીં, સાધનાની શરૂઆત પણ ન થાય, પહેલું ગુણસ્થાન જ પણ ન આવે, આ દારૂણ પરિણામો સમજો. અને જ્ઞાનના સુમધુર ફળોની વિચારણા, હા જ્ઞાન હોય તો ક્યાંને ત્યાં પહોંચી જાય, અને એ રીતે તમે કરો બહુ મજા આવી જાય. હજી આગળ જ્ઞાન અને ક્રિયાની વાત કરવાની કે કુદર્શન ધ્યાનમાં લઈશું, કુદર્શન ધ્યાન આવે છે આગળ, પણ અત્યારે તો હું અનાચાર દૂર ધ્યાન લઉં છું, આગળ વધું છું. લોભ પતિ ગયું, અજ્ઞાન પતિ ગયું, અનાચાર દૂર ધ્યાન. અનાચાર એટલે ખરાબ આચાર, અનાચાર એટલે શું હશે તો ખરાબ આચાર, ભૂમિકાને ન શોભે તેવો આચાર, એનું ચિંતન, એની ભાવના, એનું મનન, આ બધું અનાચાર. ભૂમિકાને ન શોભ્યો. હવે આચાર માર્ગ કરો તો જ્ઞાનાચાર, દક્ષિણાચાર, ચારિત્રચાર, તપાચાર, વીર્યાચાર, આ બધા આચાર માર્ગો. આચાર માર્ગ એ બહુ જ કઠિન છે, અને અનાચાર માર્ગ સહેલો છે. તમે ટીવી ખોલીને બેવા અમે શું અઘરું પડે કઈ, એ અનાચાર માર્ગ. અને સામાયિક કરવું હોય તો અઘરું પડે, પાણી નહીં પીવાનું, ખાવાનું એ નહીં, એસી એ નહીં ચલાવવાનું, પૃથ્વી કાય પાણી કાય વાવ કાય તેવું કાય કોઈ નહીં કરવાના, 48 મિનિટ સંસારનો ત્યાગ, એટલે કઠિન લાગે. આચાર માર્ગ કઠિન છે, અનાચાર માર્ગ સહેલો છે. આચાર માર્ગ ચડવાનો છે આત્માને, અનાચાર માર્ગ પાડવાનો છે. પડે ને નથી ભાઈ, તમે અનાચાર માર્ગે જાઓ, પિક્ચરો જોવા જાઓ, હરવા ફરવા જાઓ, હોટલોમાં જાઓ, તો છેવટે પતન થવાનું. આત્માની વાત ચાલે. વિષયોમાં જયારે ઇન્દ્રિયો ખેંચાય, વિષયોમાં ઇન્દ્રિયો ખેંચાય અને એમાં વખતે મન સ્થિર થાય, ત્યારે મોટે ભાગે અનાચાર ધ્યાન આવે છે. ત્યારે મોટે ભાગે અનાચાર ધ્યાન એટલે દૂર ધ્યાન આવે, અને આ અનાચાર દૂર ધ્યાન આત્માનું કારવું અહિત કરે છે. ફરી બોલું છું, આ અનાચાર દૂર ધ્યાન આત્માનું કારવું અહિત કરે છે, અને માટે જ પરમાત્માએ અનાચાર કરવાની ના પાડી. પાપ અને અનાચાર જુદા પાછા, પાપ તો કરવાની ના પાડી જ છે, પણ અનાચાર પણ ના પાડી છે. અનાચાર આપણા કયા કહેવાય, જઈને સાત વ્યસનો બોલો, સાત વ્યસનો મોડે ખરા, બધાને સાત વ્યસનો મોડે ખરા, જે શ્રાવક થી થાય જ નહીં. જેમ મહાવિગઈ ન ખવાય, આમ તો વિગઈ જ ના ખવાય, પણ મહાવિગઈ તો ના જ ખવાય. મહાવિગઈ ની ખબર, મધ માખણ, વેરી ગુડ, એ મહાવિગઈ. એવી રીતે સાત વ્યસનો, ચોરી, જુગાર, શિકાર, મદિરાપાન, માંસાહાર, પરસ્ત્રી ગમન, વેશ્યાગમન, આ સાત વ્યસનો. બોલો તમે બધા આપણા જ્ઞાન ના અભિલાષી સાત વ્યસનો ક્યારેય ન સેવો ને જિંદગીમાં, કેસીનામાં પગ જ નહીં ને, કેસીનો કે $5 રમવાનું. મને હમણાં એક જણે કીધું, સાહેબ અમારે ખાલી $100 નો નિયમ છે. ભલું થાય, પાપ એટલે પાપ, પાપ એટલે પાપ. ડ્રિંક 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 તો લેવા જ નહીં કોઈ, વ્યસન ભોર. આ મારે શ્રાવકની સભામાં બોલવું પડે મારા માટે શરમ છે, આ વાત જ ના કરવાની હોય, મારે તેનાથી આગળ જવાનું હોય પછી આપી દઉં પ્રતિજ્ઞા. આમાં હું નડે બોલો, તમને એમાં ખાવાની છૂટ છે બધી. આ સાત વ્યસન કાળો દુનિયાની કીધી આપણે ભક્ષ્ય ખાઈ શકીએ છીએ, અભક્ષ્ય નહીં ખાઈ શકીએ છીએ, હજાર આઈટમો છે. હવે એનાથી જો નહીં ધરાય મન ને પેટ તો પછી તેનાથી ધરાશે. આ તમે ખાધું રવિવારે કાલે બરોબર, શું ના ભાવ્યું તમને? તો શું જરૂર છે બીજી? એક દાડો અખતરો પણ નહીં કરવાનો. તમે તો આમ તો મેં નથી કર્યો, કોક વાર શેના માટે થઈ નહીં એટલે નહીં. આ બધી પાયાની વાતો છે, આ જ બધું દુર્ધ્યાન લાવે છે. એક વાર ભૂજ્યા તો દુર્ધ્યાન ચાલુ. આત્માનું કારમો હિત કરે અને આગળ ભાવમાં જે કર્મ ઉદયમાં આવશે ને છોડા કાઢી નાખશે આપણે છોડા. કર્મ સત્તા કોઈની શરમ નથી રાખતી, કર્મ સત્તા કોઈની શરમ નથી રાખતી. ભગવાન મહાવીરની નથી રાખી તો મારી તમારી ક્યાં વાત આવે ભાઈ? બરોબર છે ભાઈ? અન્યાય અનીતિ દગો પ્રપંચ આ બધા અનાચાર અન્યાય નીચો ઉતરું છું. હવે પેલું તો ના જ હોય, આગળ અન્યાય અનીતિ દગો પ્રપંચ કશું ના હોય. ટૂંકમાં આત્મ સ્વરૂપને આવરે એ બધો અનાચાર, આત્માનું અહિત કરે એ બધો અનાચાર. આ અનાચાર પછી ભૂમિકા ભેદે જુદા જુદા હોય. ભૂમિકા ભેદે જેમ કે હું અત્યારે ગ્રહસ્થ છું અને માનો કે પત્નીની વર્ષગાંઠ છે અને એ દિવસે એમ કહું કે આજે પત્નીની વર્ષગાંઠ છે તો શીરો પૂરીને ભજીયા બનાવજો તો પાપ લાગે રસ પૂરો ખુલ, પણ અનાચાર ના કહેવાય ગ્રહસ્થ છું. પણ સાધુ સાધુ એમ કે મારા ગુરુની આજે તીર્થ આ ગુરુની સંયમ તિથિ છે, આજે અમે વરવા આવીશું શીરો પૂરીને ભજીયા બનાવજો ચાલે? એ અનાચાર. પાપ તો બંનેને લાગે પણ અનાચાર છે, કારણ કે ભૂમિકા નથી સાધુની. એટલે ભૂમિકા ભેદે અનાચાર બદલા. જેમ કે હું ગ્રહસ્થ છું, બહુ તાપ પડે છે અને સાંજે વિચારું કે આ તાપ બહુ પડે છે, સાંજે 7 વાગે સ્નાન કરી લઉં તો પાપ તો લાગે પણ એ અનાચાર ના કહેવાય. પણ મેં પક્ષત કર્યો હોત, પક્ષત એટલે સમજો ને, મેં પક્ષત કર્યો હોત અને પૌષદ ની અંદર બહુ તાપ પડે છે અને વિચારું કે સાંજે હવે માનો કે અવરાત્રિ પૌષદ તો નહીં કર્યો, દિવસનો જ કર્યો છે. દિવસનો કર્યો પ્રતિક્રમણ કરીને ઘેર જવાનું, અહોરાત્રિયો તો રાત્રિએ પણ રહેવું પડે. ઘેર જવાનું છે અત્યારથી પૌષદમાં વિચાર કરું, ઘેર જઈને તાપ બહુ લાગ્યો છે, પરસે ઉપરસે ઘેર જઈને સ્નાન કરી આનાચાર. પૌષદમાં ભૂમિકા જ નથી સ્નાનની, કેમ વિચાર્યું? અહીંયા હું તમને આ બધી માથાફોડો કરું છું ભાઈ, આ ના કરાય કેસીનો ના જાય, તમને લાગ્યા ગૌતમભાઈ બહુ ટીક ટીક કરે છે. હવે હું તો શ્રાવક ના આચારોની જ વાત કરું છું, છતાં ટીક ટીક લાગે તો એ પણ અનાચાર લાગે. તો તમને મનમાં લાગે કે આ શું આખો દાડો તમને શું માંડ્યું છે આ, તમે એ બી અનાચાર બોલો. બરોબર છે? મારે ક્યાં સુધી છૂટ આપવી કો પાપમાં? સામાન્ય રીતે શ્રાવક ને જરૂરિયાતના પાપ થાય. ચલો હમણાં આપણી ભૂમિકા જરા બરોબર નથી, અમેરિકામાં છે તો સગવડ સુધી છું. ચલો તમે એસી ને પણ સગવડ ગણી છે, તમે લક્ઝરી નથી ગણતા, ઓકે. પણ પછી ઉપરનું પાપ થાય જે લક્ઝરી નું મોસ્ટ નું, એ શ્રાવક થી ના થાય. આપણે પાપના 3 ભાગ પાડી દઈએ. આમ તો શ્રાવક ને જરૂરિયાત પૂરતા જ પાપ કરવા જોઈએ, બહુ આગળ વધો તો થોડા સગવડ ના, પણ પછી મોશોક ના પાપ તો કરવાના જ ના હોય. એના કરવાના આપણે ભાઈ સાધુ સાધુ ને પણ સંયમ લીધા પછી એમ થાય, ઘણા ને થાય સંયમ લઈ લીધો પછી એમ થાય કે આ ભરાણો, હવે 2 દિવસમાં મન થાય કે હવે ઘેર જવું છે પાછા. હવે આવા વિચાર કરે શું કહેવાય? એ પણ અનાચાર નું ત્યાં અનાચાર. આવું બન્યું તું યાદ કરો એક જણ મહાપુરુષ ને, મેઘકુમાર શૈણિક મહારાજાનો પુત્ર અને આગલા ભાવમાં કયો પેલા સસલાની જીવ દયા પાડી હતી, એ 2.5 દિવસ હાથી તરીકે પગ ઊંચો રાખ્યો, એને આવી મહાન જીવ દયા પાડી, સીધું પુણ્ય સત્તાએ મૂકી દીધો શૈણિક રાજાનો પુત્ર મેઘકુમાર. ભગવાન ની વાણી સાંભળી. કોને? મેઘ કુમાર મહાવીર ની વૈરાગ્ય આવી, શિક્ષા લઈ લીધી, ક્ષણિક રાજાની રજા લઈ દીક્ષા લઈ લીધી. પહેલે જ દિવસે આવો આખો રૂમ હતો. આપેલો દરવાજો છે ત્યાં એક જ દરવાજો, તમારે બે છે પણ એને એક જ દરવાજો. ત્યાં આગળ એમનો સંસાર, કારણ કે સિનિયોરિટી બેઝ ઉપર આવે, એ છેલ્લો એમનો 12મો સંસારો હતો. હવે આખી રાત બધા જે વૃદ્ધ સાધુઓ ઉઠે, માતૃ તો જવું પડે, ઉંમર થઈ હોય છે, માતૃ પઠવવા બધા જાય આવે, એમાં સંસારામાં બધી ધૂળ આવી ગઈ. પગ ઉપર નીચે પગમાં ધૂળ હોય ને, તમારા અમેરિકામાં ધૂળ ના હોય, બીજે બધે તો ધૂળ હોય ને ભાઈ, ધૂળ આવી ગઈ. હવે ધૂળ આવી ગઈ એટલે આ તો આગલા દિવસ સુધી રાજમહેલમાં હું તો છે ખાકપાટમાં, આજે દીક્ષા લીધી છે. આમ થી આમ ધૂળ આવે એટલે ઊંઘ આવતી નથી. રાત્રે એક બે વાગે વિચારે છે કે આ ઊંઘ જ નથી આવતી, કઈ રીતે દીક્ષા પડાશે? અનાચાર ચાલુ, અનાચાર દીક્ષા કઈ રીતે પડાશે? મનમાં નક્કી કરી દીધું. પણ પાછા ઔચિત્યના સ્વામી હતા, કાલ સવારે ભગવાન મહાવીર ની રજા લઈને ઘેર જતો રહે, નક્કી કરતો. બધા અનાચાર દૂર થયા, દુઃખ સહન ના થયું, એમાંથી અનાચાર કષ્ટ સહન ના થયું, અનાચાર દૂર થયા. ભગવાન મહાવીર પાસે સવારે પ્રભુ મારાથી દીક્ષા નહીં પડાય. ભગવાન તો ધણી હતા જ્ઞાન ના. ભગવાને સમજાયું, ભાઈ તું આટલા કષ્ટ થી ડરી ગયો, તે ગયા ભાવમાં હજી હતો તોય સસલાની આવી દયા પાડી, કેટલું કષ્ટ સહન થયું, ને એનો તને આ બદલો મળ્યો છે. અને તું નહીં પાડે તે નરક ના દુઃખ નું વર્ણન વાંચ્યું છે, આ તો કઈ નથી. એમ કરીને ભગવાને સમજાયો, પાછો બોધ પામ્યો, દીક્ષામાં જ રહ્યો. પણ એક વાર તો અનાચાર દૂર ધ્યાન આવી ગયું, પ્રતિક્રમણ કરી, પ્રાયશ્ચિત કરી, અને પાછા દીક્ષાનું સંયમ પર્યાય ચાલુ રાખ્યો. સાધુને જયારે જયારે અનાચાર દૂર ધ્યાન આવે ત્યારે 10 વૈકાલિક સૂત્રમાં એક ચુલિકા આપી છે, અને એ ચુલિકાની અંદર 18-18 બાબતો આપી છે, એનો અભ્યાસ કરવાનો સાધુએ. જયારે સાધુને એમ થાય કે આ મારાથી કષ્ટ સહન નહીં થાય સાધુ પણ, અને મારે સંસારમાં જતું રહેવું છે, આવું દુર્ધ્યાન ચાલુ થાય, એટલે એને 10 વૈકાલિક સૂત્રની આ ચુલિકાનો અભ્યાસ કરવાનો. આવું એ લોકોએ કીધું જ છે. જો એનું જ્ઞાન હશે તો એકદમ પાછો રિવર્ટ થઈ જશે. એમાં પુષ્કળ વસ્તુઓ લખી, જેમ કે લખ્યું છે, ગ્રહવાસ પાપથી ભરેલો છે, સંસારના સુખો પ્રારંભે મીઠા, પાછળ ભયંકર કર્મના ફળો આપે છે, આવી બધી વાત કરી છે. પણ આજે મારે તમને અનાચાર ધ્યાન સમજાવવા એક સરસ દાખલો આપી દેવો છે. અરણિક મુનિ સાંભળે છે? અરણિક મુનિ ભવિયા અરણિક મુનિવર વંદિયે સજ્જાર. માતા પિતા અને અરણિક બાળુંગો હતો, એટલે બાળ મુનિ હતો. માતા પિતા અને આ બાળક અરણિક ત્રણેય જણાએ દીક્ષા લઈ લીધી, ત્રણેય દીક્ષા તો લઈ લીધી. બાજુમાં સાધ્વીજીનો ઉપાશ્રય છે, ત્યાં માતા સાધ્વી રહે છે. સાધુના ઉપાશ્રયમાં પિતા સાધુ અને અરણિક રહે. પિતા સાધુને બાળ મુનિ ઉપર બહુ જ વાત્સલ્ય હતું, રાગ હતો પણ પ્રશસ્ત રાગ હતો. કેમ પ્રશસ્ત હતો? એમના મનમાં એમ હતું કે જો આને કષ્ટ પડશે તો આ કદાચ દીક્ષા છોડી જશે, એટલે એના આત્માના કલ્યાણ માટે અરણિકને કોઈ કષ્ટ ન પડે એ રીતે બધું પિતા મુનિ કરે. એટલે કશું કરવાના જ, ગોચરી પણ એના પિતા મુનિ વળી લાવે, ગોચરી પણ. કારણ કે બહાર ભયંકર તાપ હતો, મગર દેશનો તાપ બિહારનો, કઈ કષ્ટ પડવાના છે. હવે શું છે, અહીંયા આ ભૂલની અહીંયા આ વાતો મૂકી દઉં છું, પણ થોડીક કકોર કદમને પણ કરું છું. ઘણી વખત આપણે પણ અહીંયા હું જોઉં છું, બાળકોને એટલી બધી સગવડતા તમે આપો છો, બાળકોને એટલી બધી સુવિધાઓ આપો છો ભાઈ, કે જેથી કરીને એ પાંગળું બની જાય છે, અને પછી એવી સ્થિતિ આવે છે કે કષ્ટ સહન નહીં કરી શકે, માટે એને સ્વાધીન રાખો. એટલું બધું ન આપો, એને જરૂર પૂરતું આપો. બરાબર, પાણી માંગે ને દૂધ આપો, એક રમકડું માંગે ને 10 આપી દો, એને વેલ્યુ નહીં સમજાય. આના ઉપરથી, આ દાખલા ઉપરથી તમને એ બી કહેવા માંગુ છું, બાળકો આપણા બરોબર છે, બાળુડા છે એને તમે તમારી રીતે તૈયાર કરો બરોબર છે, પણ અહીંયા અમેરિકામાં જોઉં છું ત્યાંય જોઉં છું માતાનો એટલો બધો રાગ હોય છે, તેને એટલું બધું આપે છે. કેમ કહું તો ચાલે કે બાળક સહન કરવાનું ભૂલી જાય છે, સહન ન કરી શકે. આજે ભારતની અંદર નવી નવી યંગ જનરેશનની છોકરીઓ પરણે છે ને બહુ ઝડપથી ડાયવોર્સ અને બહુ ઝડપથી આત્મહત્યા કરી દે છે. એનું કારણ એક જ છે કે સહન નથી કરી શકતા. આપણા માતાઓ ને માતાની માતાઓ ગમે એવું પાત્ર મળ્યું આખી જિંદગી સહન કરીને રહેતી હતી, કારણ કે સહનશીલતાનો ગુણ હતો. મિયા મહાદેવનો મેળ ન મળતો હોય તો બે આખી જિંદગી પૂરી કરી દે. આ સહનશીલતા એ પણ બહુ જ અગત્યનું. આ તો પોઈન્ટ આડ કહી દો પણ મારા મુદ્દા ઉપર વર્ણિક મુનિની એ જ હાલત છે. બન્યું કાળક્રમ એવું પિતા મુનિ ગુજરી ગયા. હવે હવે કોણ લાવી આપે ગોચરી? ભયંકર તાપની અંદર ગોચરી લેવા પહેલી વાર જવું પડ્યું. કોણે? અરણિક મુનિ. જબરજસ્ત તાપ. તમે 105, 108, 110 જે ડિગ્રી કહેતા હોય તમારી અહીં ચાલી રહ્યા છે, પગે ખુલ્લા પડી જાય. જેના તો રૂપ રૂપના અંબાર જેવા મુનિ માણ 20-22 વર્ષની ઉંમર, હવે જુવાન થઈ ગયા છે અને ચાલી રહ્યા છે. હવે અનાચાર ધ્યાન શરૂ થયું, કષ્ટ સહન નથી થતું. એટલે અનાચાર આ તાપ છે, સહન નથી થતો, સહન નથી થતો. મનમાં આવું અનાચાર દુર્ધ્યાન ચાલુ થઈ ગયું. આ અનાચાર દુર્ધ્યાન ચાલુ થયું. એક મહેલ નો ઝરૂખાની નીચે ઠંડક હતી, એટલેથી તો ગોચરી વરવા ગયા નથી, ત્યાં ઉભા રહ્યા પેલા ઠંડક નીચે. હાશ, હવે ભવિષ્યના યોગે બન્યું કે બરોબર સામે એક મહેલ હતો, એ મહેલના ઝરૂખામાં એક સ્ત્રી બેઠેલી હતી. એ સ્ત્રીનો પતિ પરદેશ ગયો, એના વિરહના વિયોગમાં હતી, અને એમાં બા મુનિને જોયા. રૂપ રૂપના અંબાર જેવા મુનિ, એની વાસના બેકાબુ બની ગઈ. કોની? સ્ત્રીની. એને દાસીને મોકલી. દાસી ને કીધું ત્યાં પેલા મુનિ ઉભા છે ને સામને, એને બોલાવી દા ગોચરી વરવા. મુનિ તો ગોચરી વર, એક તો અનાચાર દુર્ધ્યાન તો શરૂ થયું હતું, તાપ પણ હતો, મહેલ હતો ઇટાલિયન માર્બલ નો, સંગે બરબર નો, એકદમ ઠંડક. અંદર ગયા ને હાશ થઈ. હવે પેલી શ્રાવિકાએ શરૂ કર્યું બધું ખેત. પેલા તો મોદક વરાવતા વરાવતા આંખના વા બેન કટાર મુનિ, આ તમારો જ છે મહેલ, આવા કષ્ટ શા સહન કરો છો તમે? આ મહેલ જ તમારો છે. એમ કરતા 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 એવી ભાષાઓ વાપરવા માંડી. મુનિ અનાચાર દુર્ધ્યાનમાં તો હતા જ, છેવટે પતન થઈ ગયું. બેહી ગયા મુનિ ત્યાં અનાચાર દુર્ધ્યાનમાંથી છેક પતન. બે વફા યુવતી માટે તો આનંદનો વિષય હતો, પણ આ મુનિ માટે પણ પતન છતાં આશ્વાસન. શું આશ્વાસન? હા, ઠંડક ઠંડક લાગે છે, તાપ જ સહન નહોતો થતો. આશ્વાસન. મુનિ ગયા નહીં પાછા ગુજરી વળીને, એટલે સાધુ ઉપાશ્રમમાં તો ખબર પડી કે મુનિ આવ્યા નથી. વાત ગઈ બાજુમાં સાધ્વીના ઉપાશ્રમમાં. સાધ્વીમાં માતા સાધ્વી પણ હતા, એના માતા અને પિતા ને બંને નો શું? તો મારો આ બાળુડો એને આત્માનું કલ્યાણ કરી જાય, એક જ ભાવ. અમારે ત્રણેય આત્માનું કલ્યાણ કરવું છે. હવે આ મુનિ ક્યાં ફસાયો ખબર નથી. અહીંયા માનો પણ ભાવ રાગ નો છે, પણ પ્રશસ્ત રાગ છે. એક જ ભાવ છે, આત્માનું કલ્યાણ કરવું છે. ખોજ કરવા નીકળી. અરણિક 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 બોલ્યા કરે, શેરીએ શેરીએ ફરે છે. છોકરાઓ તો બજાઈ ગઈ, ધૂળ દે ઢેફા નાખે એના ઉપર. અરણી કરણી કર્યા જ કરે છે. ત્યાં પેલી શેરીમાં આવી ગઈ. કઈ શેરીમાં? જ્યાં પેલો અરણીક છે ત્યાં. અને ઘાટો પાડે અરણી કરણી અને અરણીક ને આ કાન સંભળાવ્યો. ઓહો, આ તો માતાનો અવાજ. માતાના અવાજમાં હાર્ત નાદ હતો, પ્રશસ્ત વાત્સલ્યનો ધોધ હતો અને ખોજનો ભાવ હતો. એકદમ હૃદયમાં વાગી વર્ણી. જરૂખામાં જઈને જુએ છે, માન ઉપર ધૂળ અને ઢેફા પડેલા, બેબાકડી થઈ ગયેલી, અરણી કરણી બોલ્યા કરે, એકદમ અરણીક ને લાગી ગયું, શું કર્યું મેં, મારી યાદ હતા, એકદમ સીડી ઉતરીને માં પાસે ગયો, માં કરે છે, પેલી પણ અરણીક ના વેશમાં જોતા જ બોલે છે, જેનાથી મોક્ષ મળી શકે એવા વેશ નો તે ત્યાગ કર્યો, જેનાથી મોક્ષ મળી શકે એવા વેશ નો તે ત્યાગ કર્યો બેટા, અને જેનાથી દુઃખની પરંપરાઓ સર્જી શકાય એવો વેશ તે ધારણ કર્યો. માં બોલે છે, માં મને માફ કર. કોણ બોલે છે? અરણી. માં મને માફ કર. આખરે તો સંસારિક જીવ હતો, સંયમી જીવ હતો, મા બાપના નાનપણથી પેટથી આ સંસ્કાર હતા. આ તો કોણ જાણે અનાચાર દૂર ધ્યાનમાંથી પતન થઈ ગયો. પેલી બહુ પાકી હતી શ્રાવિતા, એવું પતન કર્યું. માં મને માફ કરો બેટા, હજી બગડી નથી ગયું, ચાલ ગુરુજી પાસે, પુનઃ સંયમ નો સ્વીકાર કર. આચાર્ય મહારાજ પ્રસાદ પાસે માફી માંગી, પ્રાયશ્ચિત કર્યું. આચાર્ય મહારાજ પણ જ્ઞાની હતા કે મહા મોટો જીવ છે, ભલે એને ભૂલ કરી પ્રાયશ્ચિત કરાવી અને ફરીથી પુનઃ સંયમ આપ્યો, અને પછી જે અરણીક મુનિ જે સાધના કરે છે હિતાર્થ બની જાય છે. હવે અરણીક મુનિ વિચારે છે, એકવાર પતન થયેલું ને કદાચ ત્યાં કઈ થાય, હવે એક જ વારનું અણસન કરી નાખ્યું, આ ભાવમાં હવે બીજો ભાવ કરવો નથી. આચાર્ય મહારાજની રજા બગડી, મને અણસણ કરવાની છૂટ આપો. નખરા જેવો પર્વત, તેવો પર્વત તમે પગ મૂકો ને આખો નખો પગે ફૂલ્લા પડીને બળી જાય એવો પર્વત નખરા જેવો, એ પર્વત ઉપર, એ શિલા ઉપર સુઈ જઈને અણસણ સ્વીકારી, ત્યાં તમે આમ આંગળી ન અડાડી શકો તેરવું, ત્યાં સુઈ જઈને અણસણ સ્વીકારી. સુકોમળ કાયા વાળા અરણીક મુનિ, સુકોમળ કાયા વાળા અરણીક મુનિ, જેમ પેલા લોડાના તવા ઉપર ઘી ઓગળી જાય ને, ઘી ગરમ ગરમ તવા ઉપર કેવું ગયું, એવી રીતે આખી કાયા ઓગાળી, આખી કાયા ઓગાળી, પરાકાષ્ઠાની નિર્મમ ભાવનાના સહારે દેહ અને આત્મા વચ્ચેના વેદ જ્ઞાનમાં લીન બનીને શુક્લ ધ્યાનમાં પ્રવેશ કર્યો. આગળ વધતા વધતા ઘટી કર્મો નો ક્ષય કરી મુનિ કેવળ જ્ઞાન પામ, અને એ જ સ્થિતિમાં યોગ નિરોધ કરી અઘાતી કર્મો નો ક્ષય કરી મુનિ મોક્ષે પધાર્યા. અને કહેવાય ભેદ જ્ઞાન, સમજાય છે ભાઈ? આવું મહાન ભેદ જ્ઞાન કર્યું, આવા મહામુનિઓ જૈન શાસનમાં જોતો નથી. સુકોમળ કાયા, આમ ઘી ઓગળે મોગાડી કા, એ શબ્દ કઈ, હું આત્મા છું, આ કાયા જોડે મારે શું લેવાનું. અનુકૂળતાના રાગી અને પ્રતિકૂળતાના દ્વેષી ક્યારે ભેદ જ્ઞાન ન કરી શકે, વાતો કરી શકે. અનુકૂળતાનો રાગ ઓફડવો જોઈએ, પાતળો પડવો જોઈએ, તો ધીરે ધીરે આગળ વધારે, ધીરે ધીરે આગળ વધારે. પ્રતિકૂળતાના દ્વેષી, તાપ લાગે છે, તાપ લાગે છે, ભેદ જ્ઞાન કરી કેવી રીતે શકે, આ જ્ઞાન મેળવી શકે. કંઈક ઓછું ઓછું થતું જાય એમ એમ ઉપર જતો જાય માણસ, અનુકૂળતા ઓછી પ્રતિકૂળતા કાઢતો જાય એમ ધીરે ધીરે આગળ વધે, એવું થઈ શકે. કાઢવી તો પડે વધુ આગળ, અનાચારના ધ્યાનને કારણે, અનાચાર દુર્ધ્યાનને કારણે પતનની ઊંડી ખીણમાં પટકાઈ પડેલા, અનાચાર દુર્ધ્યાનથી શું થયું, પતનની ઊંડી ખીણ ક્યાં, ગ્રસ્તાવાસમાં લઈ ગયા. અરણીક મુનિ આચાર ધ્યાનના સહારે સિદ્ધિના શિખરો સર કરી ગયા. અને કહેવાય અનાચાર અને આચાર ધ્યાન વચ્ચેનો તફાવત, બસ આ તફાવત આટલા બધું આવી ગયું. ભીલામણના માણસો અનાચાર દૂર ધ્યાનમાં જલ્દી આવી ગયા, ભીલામણના માણસો. અહીંયા અત્યારે આપણો સ્વાધ્યાય ચાલે છે, તમારામાં એસએમએસ આવ્યો શિકાગોથી દીકરીનો, કાલે આવું છું. મને આઈને કહી જાય ગૌતમભાઈ સોરી કાલે નહીં આવી શકું, સ્વાધ્યાયમાં થઈ જાય ને. આ ઢીલા મહિના માણસો, દીકરી આવે છે 2 કલાક કહી છે, 22 કલાક રહે ને જોડે, ક્યાં વાંધો છે, ચાલો આગળ વધવું, લઈ જાઓ એને. આ બધું રોજ અનુભવું છું અહીંયા ભાઈ, સહેજ કઈ આવ્યું સાહેબ સોરી, કારણ કે અંગત સંબંધ થઈ ગયો એટલે પછી કહી જાય સોરી કાલ નહીં આવું સાહેબ. આના ચાર કેમ આના ચાર, તમે અમને બોલાયા, તમે સંઘના સભ્ય છો, સ્વાધ્યાય સાંભળવો, હાજર રહેવું. આ મહેન્દ્રભાઈ બધા ત્રણે ભાઈઓ હાજર કેમ રહેજે, આચાર છે. એવું બી બને કે હું જે બોલું, તમે બધા આજે તમે જ બધા બેઠા છો, બધા કેવા છો, આચાર માર્ગે આવવા માટે આવો છો. કદાચ તમે આ ઢેર પણ સાંભળી શકો છો, પણ આચાર છે. શું આચાર છે, સ્વાધ્યાય છે. તમે કોઈ નહીં આવો તો કઈ રીતે સ્વાધ્યાય ચાલશે, કહો ભાઈ ચાલે. અને તમે ન આવવાનું નક્કી કરો એક જણ, એટલે ઢીલા તમે એ અનાચાર માં ગયા. બરોબર છે ભાઈ, અનાચાર ધ્યાન તીવ્ર રાગ, તીવ્ર દ્વેષ અને નિસત્વતા માંથી આવે છે. નિસત્વતા અને ઢીલા, તીવ્ર રાગ હોય આજ તો બસ હવે જવું છે તો પછી ક્યાંથી આવવાના થાય. અતિવ્ર રાગ, તીવ્ર દ્વેષ અને નિસત્વતામાંથી અનાચાર આવતો હોય, જેનાથી ઉધુ રાગ અને દ્વેષ પર બી જાય અને સત્વશાળી બનો તો અનાચાર નહીં આવે. બરોબર છે ભાઈ, શેમાંથી આવે છે અનાચાર, અનુકૂળતાનું અર્થી પણ એમાંથી અનાચાર આવે. ગારવ રસિકતા, ત્રણેય ગારવ, રિદ્ધિ રસ ગારવ ને સાતા ગારવ, ગારવ રસિકતા, કષાયોની તીવ્રતા, વિષયોની આશક્તિ અને સંજ્ઞાની આધીનતા, ચારે સંજ્ઞા આહાર મૈથુન ભય અને પરિગ્રહ, આ બધું આવે એટલે અનાચાર આવવાનું. એક દાખલો આપી દઉં વિષયોની આશક્તિથી, બસ આ છેલ્લું પતાવી દઉં, જો 2-5 મિનિટ, વિષયોની આશક્તિથી પણ અનાચાર દૂર ધ્યાન આવે. દાખલા તરીકે સિંહ ગુફાવા, સિંહ આગલી વખતે તો સિંહ આગળ સિંહની બોર્ડ આગળ કર્યું ચોમાસું. હવે ગુરુજીએ સોરાભદ્રને દુષ્કર કીધું, આવતું ચોમાસું ક્યાં કર્યું, કોષાને ત્યાં, નવું ચોમાસું કોષાને ત્યાં ગયો. કોષા તો હવે શ્રાવિકા બની ગઈ છે, કારણ કે સ્થૂલભદ્રે આગલા ચોમાસામાં શ્રાવિકા બનાવી દીધી છે. ચિત્રશાળામાં ઉતારો આપે છે, શટરસના ભોજન કરાવે છે સિંહ ગુફાવાથી મૂકીને પહેલે જ દાડે, અને નૃત્ય કરે છે. એમાં તો વિષયમાં આશક્ત થઈ ગયો, કોણ સિંહ ગુફાવાશું. ભોગની પ્રાર્થના કરે છે કોષા પાસે મુનિ, વિષયને કારણ અનાચાર દૂર ધ્યાનમાં ચાલુ. કોષાને ઠેકાણે લાપો છે ને મુનિ, એમ ભોગ ના મળે, અમારે તો અર્થ લાભ જોઈએ. મુનિ કે મારી પાસે ધર્મ લાભ છે, બીજું કઈ નથી, આ ઓગો લઈને આવ્યો છું, મારે તો અર્થ લાભ જોઈએ. કે જા નેપાળ, નેપાળમાં રાજા મુનિ પહેલી વાર આવે અને એક રત્ન કંબલ આપે, 6.25 લાખ સોનૈયા મળે છે એના, લઈ આવે. આવો મહાન મુનિ ચોમાસાની અંદર વિહાર ચાલુ કરે છે, ક્યાં, નેપાળ મગજથી, જેને અહિંસા યોગ ધારણ કરેલો, સિંહ જેવા હિંસક પ્રાણીને પણ નાખેલો, સચકાય જીવોની સગીમાં જેવો ચોમાસામાં વિહાર કરતો જાય છે. બોલે એક જીવ બાકી રે, બધા જીવોની કચ્છર ઘાણ ભર્યો, સચકાય જીવોની સગીમાં જેવો ચાલે વિહાર કરતો કરતો, બધા જીવોની હિંસા કરતો કરતો પહોંચ્યો નેપાળ. મારે ટૂંકમાં વાત કરી છે, 5-2 મિનિટમાં બતાવી દઉં છું. નેપાળના રાજા એને આપી રત્ન કંબલ, લઈને આવી રહ્યો છે, આવતા રસ્તામાં લૂંટારા મળ્યા. લૂંટારા લાય જેવા આપી દે, લોકો હું તો મુનિ છું, મારી પાસે કઈ નથી, જુઠ્ઠું બોલ્યો, અતિ રત્ન કંબલ, પહેલે પ્રાણાતિપાત ગયું, બીજે મૂર્છા બા વ્રતો ગયા બધા, બીજે મૂર્છાવાદ ગયું, આવ્યો કોષા પાસે, કોષાને આપી રક્ત કંબલ, મેં હવે ભોગની પ્રાર્થના કરું છું, પેલી કેમ ઉતાવળે ના થાવ, સ્નાન કરી નાખું છું, સ્નાન કરી નાખું. રક્ત કંબલ ના બે ટુકડા કર્યા, એક ટુકડા થી એક પગ લૂછ્યો, બીજા ટુકડા થી બીજો પગ લૂછ્યો, નાખ્યું ખાળમાં. અરે તું શું કરે ત્યાં, આ રક્ત કંબળ લાવતા મેં કેટલી તકલીફ પેટી છે, કેટલી મુશ્કેલી લાગે, તું ખાળમાં ફેંકી દે છે. કોષા આ ધ્યાનમાં હતી, લાગ જોતી હતી, લોડું ક્યારે તપે છે, બરોબર લોડું તપી ગયું, માર્યો ઘા. મુનિ મેં તો રત્ન કંબલ ખાડમાં નાખી છે, તમે રત્નત્રય ખાડામાં નાખી આપો, શું કરવાનું? મુનિ ઉગાડી નાખી આંખ, મુનિ આવી ગયા અનાચારમાંથી આચારમાં આવી ગયા. બસ આપણે પણ અકર્તવ્ય, ટૂંકમાં બતાવું છું, વાત ઘણી છે, અકર્તવ્યની ભૂમિકામાંથી કર્તવ્યમાં જઈએ. ચોરી કરવી અકર્તવ્ય, જુગાર રમવું અકર્તવ્ય, એમાંથી કર્તવ્યમાં આવીએ એટલે અનાચાર, અને કર્તવ્યની ભૂમિકામાંથી અકર્તવ્યમાં આવીએ એ પણ અનાચાર. બરોબર છે? અહીંયા ટીપ લખાવવાની હોય, તમે સંઘના શ્રાવક છો, ટીપમાં લખાવવું જોઈએ, જીવ ધ્યાની ટીપ ચાલે, મનમાં થાય કે આ ટીપ મારા સુધી ના આવે તો સારું. અનાચાર, શ્રાવક છો, તમારી ફરજ છે. આ બધા અનાચારો ત્યાં આગળ તો અમારે કેવા છે ખબર છે? આગળ બેઠો હોય ને કોઈ અને લાગે કે ધીરે 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 સરકી ને પાછલા બાણે શું થઈ જાય, શું કંજુસ હોય ની વાત છે, ઉદાર માણસો ની વાત નથી. આ બધું અનાચાર દુર્ધ્યાન છે. કાલે કુદર્શન, રાગ, દ્વેષ અને મોહ આટલા લેવા છે, બસ બધા મુખ્ય આવી ગયા. કુદર્શન, રાગ, દ્વેષ અને મોહ આ ચાર દુર્ધ્યાન લઈએ એટલે મુખ્ય દુર્ધ્યાન બધા આવી ગયા. જોઈએ પતી જશે એવી મારી આશા છે, ઝડપથી લઈ લઈશું.
સર્વ મંગલ મંગલ્ય, સર્વ કલ્યાણકારી, પ્રદાન સર્વ ધર્મ, જય જય શાસ્ત્ર
મારી સ્વામી ભગવાન. પાર્શ્વનાથ ભગવાને દેવલોકમાં જયારે હતા ત્યારે લંકો વગાડી વગાડીને કીધું, ભાઈ ભગવાન નું કલ્યાણ છે, પધારો પધારો. તમે એમને એટલું બધું યશકર્મ નામ કર્યું કે આજે ભારતની અંદર ઘણી મૂર્તિઓ પાર્શ્વનાથ ભગવાનની છે, બીજા બધા કરતા. તો એ બી દાખલો આપીને કીધું, પણ દરેક એટલે આમાં કઈ ભારતમાં આ જ છે, બધે કોઈને જ્ઞાન જોઈતું નથી. જુઓ એટલે કારણ કે બધાને હમણાં તમે જો તમે આ દુઃખ જલોટા બોલાયા તા બધા આવે, સાધર્મિક ભક્તિ હોય તો આવે, કારણ કે આ આચાર માર્ગ મેં કીધું ને, અનાચાર માર્ગ સહેલો છે એટલે એ જ ગમે બધાને. ચાલે આ કરે
કાલે
સાડા સાત થી આઠ આપણે ભાવનાનો પ્રોગ્રામ રાખ્યો છે અડધે કલાક. તો ભાઈ બહેનોને જે ભાઈને લાભ લેવો હોય સાંભળવું હોય એ અડધી કલાક વહેલા આવે. અને તો શું કે ઘણા ભાઈ બહેનોને એવી ઈચ્છા છે કે આપણે એમને સાંભળીએ તો આપણે પણ એવા ભાવો ઉપજીએ. તો અડધી કલાક ભાવનાનો પ્રોગ્રામ હશે, પછી આઠ થી સાડા નવ પ્રવચન રેગ્યુલર.
એટલે સાડા સાતે ભાવના પણ આવશે ને બધા. પછી હું તો ભક્તિ કરવાનો છું ભગવાન ની. હા, અને ગાનારા નહીં બોલાવજો, બીજા જે હોય તમે જરા કાન પે ફોન કરી દેજો. નહીં તો ખરું, ઉપર જતા બીજા હોય તો થોડું ઠીક બોલે. પ્રણામ ભાઈ, રવિભાઈ પ્રણામ, પ્રણામ, પ્રણામ જયુભાઈ, પ્રણામ ભાઈ.